ඊළඟට ගරු වෛද්‍ය තුසිතා විජේමාන මැතිනීට ප්‍රථම ගරු නියෝජ්‍ය කතානායකතුමා මූලත. ගරු මැත්තිය හරි.
ගරු කතානායකතුමනි. ගරු කතානායකතුමනි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ අවස්ථාවේදී අද විවාදයට එකතු වෙන්න පෙර කතානායකතුමා මූලාසනයෙන් බැහැර වුණත් විශේෂයෙන්ම ගරු කතානායකතුමාට ලැබිච්ච සම්මානයේ අගය කිරීම සඳහා පසුපෙළ මන්ත්‍රීවරියක් විදියට අපි සියලු දෙනාගේම සුභාශිංසනය එතුමාට හුද කරනවා. විශේෂයෙන්ම එතුමා ගිය අඟහරුවාදා මහනුවර මල්වතු මහා විහාර පාර්ශ්වයේ හිමි වුණු ශාසන කීර්ති ශ්‍රී දේශාභිමාන සම්මානය පිරිනැමීම පිළිබඳ මං හිතන්නේ අපි කාගේත් ගෞරවය පක්ෂ විපක්ෂ ભેදයකින් තොරව එතුමාට ලැබුණා. මට දැනෙන විදියට එතුමාට ඒ සම්මානය ලැබුණේ සුදුසාර සුදුසු තැනක් හිමි වෙච්ච නිසා. එතුමා ගැන විශේෂයෙන් සඳහන් කරන්න මම කැමතියි. එතුමා හමුදා සේවයේදීත් ඒ වගේම ව්‍යාපාරික ක්ෂේත්‍රයේදීත් රාජ්‍ය තාන්ත්‍රිකයෙකු ලෙසත් නගරාධිපතිවරයෙකු ලෙසත් ඇමතිවරයෙකු ලෙසත් කතානායකවරයෙකු ලෙසත් කටයුතු කළ හැම විටම රට වෙනුවෙන් ඉටු කළ පිරිසිදු සේවය මේ සම්මානය තුළින් ඇගෙයීමට ලක්ව ඇති බව අපි සියලු දෙනාගේම විශ්වාසය. එනිසා එතුමාට මේ කර්තව්‍ය කරගෙන යමේදී එතුමාට තවත් ශක්තිය ධෛර්ය ලැබිලා මේ රටට වඩාත් මහඟු සේවයක් කරන්න අවස්ථාව ලැබේවායි මම ප්‍රාර්ථනා කරනවා. මේ අවස්ථාවේදී කාරක සභා මූලාසනයේ ඉන්න නියෝජ්‍ය කතානායකතුමනි, අද වැය ශීර්ෂ යටතේ ගන්න අමාත්‍යාංශ යටතේ මම ප්‍රථමයෙන්ම ප්‍රාථමික කර්මාන්ත හා සමාජ සෞඛ්‍ය අමාත්‍යාංශය ගැන අදහස් දැක්වීමක් කරන්න කැමති. විශේෂයෙන්ම මෙම අමාත්‍යාංශ යටතේ සමාජ සෞඛ්‍ය ගැනීම අමාත්‍යාංශ යටතේ තියෙන සමෘද්ධි වැඩසටහන ගැන කතා කරනකොට සමෘද්ධි වැඩසටහන 1995 අංක 30 දරන සමුද්‍ය අධිකාරී පනත යටතේ 1996 පෙබරවාරි පළවෙනි දින මේක ආරම්භ කළා තියෙනවා. මේදී මූලික පරමාර්ථ වෙලා තියෙන්නේ අඩු ආදායම්ලාභී පවුල්වල ජීවන තත්ත්වය ඉහළ නංවමින් ආර්ථික සහ සමාජීය මට්ටම් ධනාත්මක ලෙස වෙනස් කිරීම, ඒ වගේම දුප්පත්කම අවම කිරීමත් සමෘද්ධිමත් ශ්‍රී ලංකාවක් ගොඩනැගීම. අපි මේ සමෘද්ධිය ගැන කතා කරනකොට මේ රටේ ලොකු ව්‍යාපාරයක් විදියට අද මං හිතන්නේ මීට කලින් කතා කරපු ඒ මන්ත්‍රීවරයාගේත් අදහස් අනුව සමෘද්ධිය ගැන කතා කරනකොට සමහරලාට මේ සමෘද්ධිය දේශපාලන ව්‍යාපාරයක්ද කියන අදහස් පක්ෂ විපක්ෂ ભેදයකින් තොරව කතා කරන වකවානුවකට ඇවිල්ලා තියෙනවා. ඉතින් මේදී අපි දකින දෙයක් තමයි මේ සමෘද්ධි ප්‍රතිලාභය කියන එක අපේ ඒ ලැබිය යුතු සියලුම ප්‍රතිලාභීන්ට සමානව ඒ වගේම ගෞරවණීය හා නිදහස් ජීවත් වීමේ හා අයිතිවාසිකම් භුක්ති විඳීමේ වරප්‍රසාදය ලබා දිය යුතුයි කියන එක. මේදී අපි අඳුනාගෙන තියෙනවා සමෘද්ධි පවුල් කාණ්ඩ තුනක් විදියට සවිබල ගැන්විය නොහැකි පවුල්, සවිබල ගැන්විය හැකි පවුල් හා සවිබල ගැන්වූ පවුල් විදියට. සවිබල ගැන්විය නොහැකි පවුල් විදියට අපි අඳුරගෙන තියෙනවා වයස අවුරුදු 70ක් 80 කඩයිම පසු කළ දෙමාපියන් හා අංග විකල හෝ මානසික විකෘතියට පත්වු දරුවන් සිටින පවුල් දක්වන්න පුළුවන්. මේ ප්‍රමාණය සමෘද්ධි ප්‍රතිලාභින්ගෙන් 10%ක් පමණ වෙනකොට මේක මේ කොට්ටාසය තුළ ඒ ලැබිය යුතු ඉහළම මාසික සහනාධාරය උන්ට ලබා දෙනවා. ඒ වගේම අපි දෙවෙනි කාණ්ඩයේ විදියට සවිබල ගැන්විය හැකි පවුල් විදියට අපි අඳුනාගෙන තියෙන විවිධ හේතු නිසා අන්තිකරණයට හා අසාධාරණයට පත්තු ඒත් සැබෑ ලෙසම සමස්තයක් ලෙස සෑමතකින්ම සවිබල ගැන්විය හැකි පවුල් ලෙස ගණන් අරන් තියෙනවා. ඒ නිසා අපි ඊළඟ කාණ්ඩයේ විදියට සවිබල ගැන්වූ පවුල් විදියට අඳුනාගෙන තියෙනකොට මූලික වශයෙන් ආර්ථික සවිබල ගැන්වීම පදනම් කරගෙන ඒ සමාජීය දේශපාලන ඇතුළු අනෙකුත් ක්ෂේත්‍ර තුළින් යම්තාක් දුර සාර්ථකත්වයක් ලැබූ පවුල් මේ ගණයට ගණනවා. මෙහිදී මේ ගණයේ ඉන්න ඒ සමෘද්ධි ප්‍රතිලාභීන් ඔවුන් මාසික රුපියල් 420ක මුදලක් තමයි සමුදි ව්‍යාපාරය තුනේ ලබා ගන්නෙ. එතෙන්දී මේ 420 මුදලෙන් අනිවාර්යයෙන්ම ඉතිරි කිරීමේ ගිණුමක් සඳහා රුපියල් 220ක් සමාජ ආරක්ෂණ මුදල සඳහා රුපියල් 100ක්ද ලබා ගන්නවා. ඒ වගේම නිවාස ලොතරැයියට රුපියල් 100ක් ලබා ගන්නවා. එතෙන්දී මේ සවිබල ගැන්වූ පවුල් යලිත් කොටස් දෙකකට වෙන් කරනවා. තාවකාලික සවිබල ගැන්වූ, ඒ වගේම පූර්ණ වශයෙන් සවිබල ගැන්වූ කෙනෙක්. මෙහිදී මේ කොටසේ ඉන්න මේ ප්‍රතිලාභී පිරිසට ලැබෙන ප්‍රතිලාභයත් එක්ක ඔවුන්ට සමාජ ආරක්ෂණ වැඩපිළිවෙලෙත් ඔවුන්ට සුවිශේෂී අවස්ථාවක් තියෙනවා. මේ නිසා ඔවුන් බහුතරයක් මේ බැහැර වෙන්න කැමති අකමැති බවක් තමයි ප්‍රකාශ කරන්නේ. ඒ වගේම අපි මේ සමුද්‍රය ගැන කතා කරනකොට සමාජ ආරක්ෂණ වැඩපිළිවෙල යටතේ ඔවුන්ට ලැබෙන ප්‍රතිලාභ විදියට දරු උපතකදී ලැබෙන මුදල් රුපියල් 7500ක්, වගේම විවාහයකදී රුපියල් 7500ක්, රෝහල් ගතවීමට රුපියල් 7500ක්, ඒ වගේම සිබ්දොර ශිෂ්‍යත්වයටත් ඔවුන් හිමිකම් කියනවා. ඒ වගේම විශේෂයෙන් මම මේ අවස්ථාවේදී සමුද්‍රය ගැන කතා කරනකොට මට දැනෙන දෙයක් තමයි, සමුද්‍රය කියන හැමදාම එක විදියට කතා කරනකොට මේ රටේ තරුණ ප්‍රජාව ගැන අපි හිතනවා නම් මට අදහසක් විදියට ඔබලාට දක්වන්න තියෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. සමුද්‍රි තරුණ සමුද්‍රිය ප්‍රතිලාභී පවුල්වල ඉන්න තරුණ පිරිස විරකියාවෙන් පෙළනකොට මම යෝජනා කරනවා මේ විරකියාවෙන් පෙළන තරුණයින්ට මොනවා යම් ආකාරයක හරි වෘත්තීය පුහුණු අවස්ථාවක් ලබා දෙන්න. විශේෂයෙන්ම බරවාහන බලපත්‍ර ලබා දීම, ඒ වගේම මෝටර් කාර්මික පුහුණු, බර යන්ත්‍ර උපකරණ පිළිබඳ පුහුණු පාඨමාලා ඇති කිරීම, ත්‍රී වීල් ගරාජ්, ඒ වගේම ඒහා තරුණ තරුණයන් මේ ඔවුන්ගේ වයසට අනුකූලව යෙදෙන වෘත්තියන්වල නිපුණත්වය ඇති කරන දැනීම් ලබා දුන්නොත් මං හිතන්නේ වඩාත් උචිතයි. ඒ වගේම ඒ ප්‍රදේශවල ජීවත් වෙන තනතුරෙන් ඉන්න ප්‍රදේශවල ආශ්‍රිතව ඒ අමුද්‍රව්‍යයේ තියෙන ඒ අමුද්‍රව්‍යයේ තෝරාගෙන ඒහා ආශ්‍රිත කර්මාන්ත ආරම්භ කරනවා නම් ඒකත් උචිතයි කියලා මම මේ අවස්ථාවේදී යෝජනා කරනවා.
ඔබතුමේ තව විනාඩි දෙකක් තියෙනවා.
ඒ වගේම මං හිතේ විනාඩියක් ගත්තා නියෝජ්‍ය කතානායකතුම. ඒ වගේම මේ අවස්ථාවේදී මම කියන්න කැමති වැඩිහිටි පුද්ගලයන් ගත්තාම අද මේ සමාජ සවිබල අමාත්‍යාංශයේ යටතේ වැඩිහිටි පුද්ගලයන් සඳහා අපිට තියෙන ගැටලුවක් තමයි මේ අන්තර් ඇඳුම් මධ්‍යස්ථාන නොමැතිකම. එතෙන්දී අපි දකිලවන සමහරලාට හදිසියේ වැඩිහිටියෝ අතරමං වෙච්ච වෙලාවල් වල රැඳවුම් මධ්‍යස්ථාන ෂණිකව සොයා ගැනීමේ අපහසුතාවයකට අපි පත් වෙලා තියෙනවා. ඒ නිසා දිස්ත්‍රික් මට්ටමින් එක් අන්තර් රැඳවුම් මධ්‍යස්ථානයක් හරි අපි ලබා දෙනවා නම් වඩාත් යෝග්‍යයි කියලා හිතෙනවා. ඒ වගේම තමයි අද සමාජයේ අපේ වැඩිහිටියන් ගැන දරණ ආකල්පයත් එක්ක සමහර වෙලාවට දැන් තරුණ පිරිසත් එක්ක මේ රටේ ඉදිරියේදී ඇතිවෙන අභියෝගයක් තමයි මේ වැඩිහිටියන්ට සැලකීමේ ප්‍රමාණය කොච්චරද කියන එක. ඒ නිසා විශේෂයෙන්ම අපි ඒ වැඩිහිටියන් සඳහා විශේෂ සුරැකුම් මධ්‍යස්ථාන, එහෙම නැත්නම් දිවා සුරැකුම් මධ්‍යස්ථාන ඔවුන් හුදෙකලා වෙන්නේ නැතුව ඔවුන්ට අවශ්‍ය පරිසරය නිර්මාණය කරන දිවා සුරැකුම් මධ්‍යස්ථාන එක් ප්‍රාදේශීය ලේකම් කොට්ටාශයකින් එකක්වත් ආරම්භ කිරීම මම හිතන්නේ වඩාත් යෝග්‍යයි කියලා හිතනවා. ඒ වගේම තමයි වැඩිහිටි සත්කාර සේවය සඳහා දැන් මේ රටේ විතරක් නෙමෙයි ලෝකෙම හොඳ ඉල්ලුමක් තිබෙන අවස්ථාවකදී NVQ සහතිකය ලබා දෙන ආකාරයට මේ සත්කාරය සඳහා පුහුණු පාඨමාලා දිස්ත්‍රික් මට්ටමින් හරි ඇති කරොත් වඩාත් හොඳයි. ඒ වගේම අමාත්‍යතුමාගේ සංකල්පයක් විදියට එතුමා ඉදිරිපත් කරලා තියෙන මාසකට වරක්වත් වැඩිහිටි සායනය පැවැත්වීමේදී විශේෂයෙන්ම අපි අවධානය යොමු කරන්න ඕනේ මේ වැඩිහිටියන්ට උපදේශනය, බෝ නොවන රෝග අඳුනා ගැනීම සහ ඔවුන්ගේ පෝෂණය, ඒ වගේම තමයි බෞද්ධ චිකිත්සාව, ඒ වගේම විශේෂ අවධානයක් යොමු කිරීම වඩාත් වැදගත් වෙනවා ඇඳ ඔත්පල විලෙන්න වැඩිහිටියන් රැකබලා ගැනීම ගැන. ඒ වගේම අපි දන්නවා ආයුර්වේද වෛද්‍ය සායන වගේම මුඛ සෞඛ්‍ය ගැනත් හොඳ අවධානයක් යොමු කරොත් හොඳයි. මොකද සමහර වෙලාවට මුඛ පිළිකා වගේ තත්ත්වයන් ඇතිවීමේදී අපිට මුලදීම අඳුනා ගැනීමට මේක හොඳ අවස්ථාවක්. එනිසා වැඩිහිටියන් ගැන ඒ කරුණු කාරණා ඉදිරිපත් කරනකොට ආබාධිත පුද්ගලයන් ගැන මේ අමාත්‍යංශයේ යටතේ තියෙන විෂයක් විදියට මේ ආබාධිත පුද්ගලයන්ට විශේෂයෙන්ම ලැබෙන සහනාධාරත් එක්ක මම මේ අවස්ථාවේදී ගරු නියෝජ්‍ය කතානායකතුමනි ඔබතුමාගේ අවධානය යොමු කරන්න කැමති ආධාරක උපකරණ ලබා දීමේදී සංචිතයක් විදිහට එක් දිස්ත්‍රික් එකක සංචිත මධ්‍යස්ථානයක් තිබ්බොත් වඩාත් උචිතයි. ඒ වගේම තමයි මම ලැබපු අත්දැකීම් එක්ක ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මේ ආබාධිත පුද්ගලයින්ට සමහරලාට අපේ ආංශික උපදේශක කාර්යක සභාවලට එනකොටත් ප්‍රවේශ මාර්ග නැහැ. ඔවුන්ට වැසිකිලි පහසුකම් නැහැ. ඒ නිසා කමිටුවේ ඉන්න අපි සමහර වෙලාවට අපහසුතාවයට පත් වුණා. ඒ නිසා උත්තරීතර පාර්ලිමේන්තුවේ ඒ ආබාධිතයින් සඳහා ප්‍රවේශ මාර්ගත් ඒ වගේම වැසිකිලි පහසුකම් ලබා දීම වඩාත් යෝග්‍යයි. ඒ වගේම තමයි මම දැකපු අත්දැකීමක් තමයි මේ විශේෂ අවශ්‍යතා තියෙන පුද්ගලයෝ අධ්‍යාපනය ලබන්න පාසල් වලට යනකොට ඇතුළත් කිරීමේ ගැටලුවක් තියෙනවා. මේ ගැටලුවත් එක්ක අධ්‍යාපන අමාත්‍යංශෙත් එක්ක හරි මේ ප්‍රශ්නේ කතා කළා. මේක ස්ථිර විසඳුමක් දෙන්න ඕනේ. ඒ වගේම මේ විශේෂ අධ්‍යාපනය සඳහා පුහුණු කරන ගුරුවරුන් සමහල්ලාවට විදුහලේ විදුහල්පතිතුමියගේ දැනුවත්කම එක්ක සමහර වෙලාවට මොවුන් වෙනත් විෂයන් වලට මාරු කර යවනවා. ඒ නිසා මේ විශේෂ අවශ්‍යතා තියෙන පුද්ගලයන්ට මේ දරුවන්ට ලොකු අසාධාරණයක් තියෙනවා. ඒ වගේම තමයි මේ අවස්ථාවේදී මම ඔබ නියෝජ්‍ය කතානායකතුමනි ඊළඟ ගැටලුවක් තමයි මේ ආබාධිත පුද්ගලින්ගේ අවුරුදු 18ට
ඔබ මේ දැන් කතා කර අවසන් කරන්න ඕන ගන්න
අවුරුදු 18ට අඩු දරුවන්ට ළමා නිවාස තිබ්බත් අවුරුදු 60ට වැඩි ආයත වැඩිහිටි නිවාස තිබ්බත් මේ ආබාධිත දරුවෝ අවුරුදු 18ත් 60ත් අතර ඉන්න පුද්ගලයින්ට රැඳවුම් මධ්‍යස්ථානයක් නැහැ. ලංකාවේම තියෙන්නේ පුවක් පිටියේ මධ්‍යස්ථානයේ පමණයි. ඒ නිසා ඒ පිළිබඳව විශේෂ අවධානයක් යොමු කරන්න ඕනේ 18ත් 60ත් අතර ඉන්න පුද්ගලයෝ සඳහා. විශේෂයෙන්ම තවත් කරුණු කාරණා දක්වන්න අදහස් තියෙනවා අපනයන කුෂිභෝග. ඒ වගේම විශේෂයෙන්ම විශේෂ ප්‍රදේශවල සංවර්ධනය ගැන කතා කරනකොට ඒ අමාත්‍යතුමාගෙන් මං හිතන්නේ අපිට ලොකු කාර්යභාරයක් ගන්න පුළුවන්. ඒ සඳහා වැඩි අපිට මුදලක් දෙනවා නම් එතුමාගේ ඒ කාර්යයත් අපිට ලබා ගන්න පුළුවන්. ඒ වගේම මම මේ අවස්ථාවක් කරගන්නවා මේ වෙලාවේ කතා කරන්න අවස්ථාවක් නැති වුණත් ආර්ථික ප්‍රතිසංස්කරණ හා පොදු සැපයුම අමාත්‍යාංශය පිළිබඳ මම මේ සභාගත කරනවා මේ අවස්ථාවේදී කාලය ලබා දීම පිළිබඳ ඔබතුමාට
ස්තුතියි. Honorable Srinathan, you have 10 minutes.
நன்றி பிரதி சபாநாயகர் அவர்களே. இன்றைய விவாதப் பொருட்களாக ஆரம்ப கைத்தொழில், சமூக வலுவூட்டல், பொது வளங்கள், பொருளாதார மறுசீரமைப்பு, விசேட பிரதேசங்கள் அபிவிருத்தி சம்பந்தமான விடயதானங்கள் காணப்படுகின்றன. அந்த வகையில் இன்றைய விவாதத்திற்கு உட்படுகின்ற அமைச்சுக்குரிய விடயதானங்கள் மிக முக்கியமான விடயங்களாக நாங்கள் கொள்ள வேண்டியிருக்கின்றது. குறிப்பாக ஆரம்ப கைத்தொழில் சமூக வலுவூட்டல் பற்றிய விடயத்தை நோக்குவோம். அந்த வகையில் நான் நினைக்கின்றேன் அதற்கு ஒரு அந்த தொழில்துறை சம்பந்தமாக அல்லது இயல்பாக ஒரு முயற்சி ஆண்மை சம்பந்தமாக அனுபவம் பெற்ற ஒரு அமைச்சர் இருக்கின்றார். அவருக்கு பக்கபலமாக பிரதி அமைச்சர்களும் காணப்படுகின்றார்கள். எங்களுக்கு தெரிய வேண்டும், 70% மக்கள் இப்போது கிராமப்புறங்களில் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். 30% மக்கள் தான் நகரப்புறங்களில் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். தற்போதைய சூழ்நிலையில் 70% மக்கள் வாழுகின்ற பிரதேசங்களில் இந்த கிராமியம் சார்ந்த கைத்தொழில்கள், ஆரம்ப கைத்தொழிலாக இருந்தாலும் கிராமியம் சார்ந்த பல கைத்தொழில்கள் கடந்த யுத்தத்தின் காரணமாக செயலிழந்த நிலையில் காணப்படுகின்றன. எனவே இந்த கிராமியம் சார்ந்த கைத்தொழில்களை ஆரம்ப கைத்தொழில்கள் என்ற வகுதிக்குள் நாங்கள் அடக்கி கொண்டாலும் இரண்டு கிராமிய கைத்தொழிலுக்கும் அமைச்சிருக்கின்றது, ஆரம்ப கைத்தொழிலுக்கும் அமைச்சிருக்கின்றது. இன்றைய நிலையில் பிரதேசங்களில் வளங்கள் காணப்படுகின்றன. இந்த வளங்கள் இனங்காணப்பட வேண்டும். அந்த வளத்திற்குரிய ஆரம்ப கைத்தொழில்கள் எவை என்பதை அடையாளம் காணப்பட வேண்டும். கடந்த காலத்தில் இந்த நெசவு தொழில் என்றும் அதேபோன்று தும்பு தொழில் என்றும் பிரம்பை அடிப்படையாக கொண்ட தொழில் என்றும் அதேபோன்று மட்பாண்ட தொழில் என்றும் பல வகையான தொழில்கள் காணப்பட்டன. இந்த தொழில்கள் யுத்தத்தின் பின்னர் இன்னும் ஆரம்பிக்கப்படாத நிலையில் காணப்படுகின்றன. இது கிராமிய கைத்தொழிலாக இருக்கலாம் என்று நினைக்கின்றேன். எனவே நீங்கள் இந்த கைத்தொழில் சார்ந்த விடயத்தில் இயல்பான அனுபவத்தை பெற்ற ஒரு அமைச்சராக இருக்கின்றபடியால், அதுவும் நீங்கள் கிழக்கு மாகாணத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற ஒரு பாராளுமன்ற உறுப்பினராகவும் இருக்கின்றீர்கள், உங்களுக்கு நிச்சயமாக அந்த கிழக்கு பிராந்தியத்தில் காணப்படுகின்ற பல விடயங்களை ஒரு அந்த பிரதேசத்தை சேர்ந்தவர் என்ற வகையில் ஐயந்திரி பெற அறிந்து கொள்ளக்கூடிய ஒரு நிலைமை இருக்கின்றது. எனவே அந்த பிரதேசங்களில் காணப்படுகின்ற வளங்களை நாங்கள் ஆய்வின் அடிப்படையில் கண்டறிய வேண்டும். அந்த வளங்களுக்கு பொருத்தமான ஆரம்ப கைத்தொழில்களை ஆரம்பிப்பதற்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும். அந்த வகையில் இன்றைய நிலையில் தொழில் வாய்ப்புகள் இல்லாத நிலையில் இளைஞர் யுவதிகள் என்றும் அல்லது மாற்றுத்திறனாளிகள் அல்லது விசேட தேவைக்குரியவர்கள் என்ற வகையிலும் பெண் தலைமை தாங்குகின்ற குடும்பங்கள் என்ற அடிப்படையிலும் பலர் காணப்படுகின்றார்கள். எனக்கு முன்பு பேசிய பாராளுமன்ற உறுப்பினர்கள் கூட இந்த விடயத்தை அழகாக தொட்டு சென்றிருந்தார். எனவே பிரதேச செயலாளர் மட்டங்களில் பல பிரதேச செயலகங்கள் காணப்படுகின்றது. இந்த பிரதேச செயலாளர் மட்டங்களில் இந்த ஆரம்ப கைத்தொழில்களை ஆரம்பிப்பதற்குரிய நடவடிக்கைகளை நீங்கள் எடுப்பதன் மூலமாக இந்த கிராமங்களில் காணப்படுகின்ற தொழில் வாய்ப்புகளற்ற நிலை, வறுமை மற்றும் கவனிப்பாரற்ற நிலையில் காணப்படுகின்ற மாற்றுத்திறனாளிகள், பெண் தலைமை தாங்குகின்ற குடும்பங்கள் போன்றவற்றிற்கு வலுவூட்டுவதற்கு உங்களுக்கு ஒரு வலுவான சந்தர்ப்பம் கிடைத்திருக்கின்றது. எனவே இந்த சந்தர்ப்பத்தை நீங்கள் நிச்சயமாக பயன்படுத்த வேண்டும். குறிப்பாக போரினால் பாதிக்கப்பட்டவர்கள் என்ற வகையில் இயற்கையான சில மாற்றுத்திறனாளிகள் காணப்படுகின்றார்கள், செயற்கையாக உருவாக்கப்பட்ட மாற்றுத்திறனாளிகளும் காணப்படுகின்றார்கள், யுத்தத்தின் காரணமாக அங்கவீனமாக்கப்பட்டவர்கள் காணப்படுகின்றார்கள். இப்படியானவர்களை நாங்கள் கவனிப்பாரற்ற நிலையில் விடுகின்ற போது அவர்கள் விரக்தியின் விளிம்பில் சென்று தற்கொலைகளை செய்யக்கூடிய நிலைமை ஏற்பட்டிருக்கின்றது. எனவே இவர்களை பாதுகாக்க வேண்டிய பொறுப்பும் உங்களுடைய அமைச்சுக்குள் காணப்படுகின்றது. எனவே இந்த மாற்றுத்திறனாளிகள் பல்வேறு அமைப்புகளாக ஒரு ஒன்றியம் போன்று செயற்படுகின்றார்கள், ஒரு கூட்டுறவு அமைப்பு போன்று கூட செயல்படுகின்றார்கள். ஒத்தை காலில் இருந்தாலும் சொந்த காலில் நின்று தாங்கள் தங்களுடைய குடும்பங்களை பாதுகாக்க வேண்டும் என்ற அடிப்படையில் மனதில் உறுதியோடு இருக்கின்ற மாற்றுத்திறனாளிகள் பலர் காணப்படுகின்றார்கள். அவர்கள் ஏர்முனை என்றும் வாழ்வோதயம் என்றும் வாழ்வகம் என்றும் ஒளிமயம் என்றும் பல்வேறுபட்ட எதிர்நீச்சல் என்றும் பல்வேறுபட்ட இந்த மாற்றுத்திறனாளிகள் அமைப்பை உருவாக்கிக் கொண்டு அதில் மாற்றுத்திறனாளிகளை இணைத்துக் கொண்டு சொந்தமாக தாங்கள் பணியாற்ற வேண்டும், மற்றவர்களில் தங்கியிருக்கக்கூடாது என்ற அடிப்படையில் அவர்கள் செயல்படுகின்றார்கள். எனவே இப்படிப்பட்ட அமைப்புகளுக்கு நீங்கள் வலுவூட்டக்கூடிய விதத்தில் அவர்கள் சொந்தமாக சுயதொழிலில் ஈடுபட்டு அவர்கள் வலுவடையக்கூடிய மாற்று வழிகளை கண்டறிய வேண்டும். நிச்சயமாக உங்களுடைய அமைச்சின் மூலமாக வறுமையை போக்கக்கூடிய ஒரு சந்தர்ப்பம் கிடைத்திருக்கின்றது, அல்லது கவனிப்பாரற்ற நிலையில் காணப்படுகின்ற அந்த மாற்றுத்திறனாளிகள், பெண் தலைமை குடும்பங்கள் இதையும் விட யுத்தத்தினால் பாதிக்கப்பட்டவர்கள் என்று காணப்படுகின்றார்கள். இவர்களை அடையாளம் கண்டு அவர்களுக்குரிய வாய்ப்புகளை வழங்கி அவர்களையும் அபிவிருத்தியின் பங்காளிகளாக மாற்றி அவர்கள் மூலமாக அந்த பிரதேசங்களை அபிவிருத்தி செய்து நாட்டையும் அபிவிருத்தி செய்யக்கூடிய ஒரு நிலைமை காணப்படுகின்றது. இந்த சமுர்த்தி பயனாளிகள் என்று சொல்லுகின்ற போதும் கூட இந்த சமுர்த்தி விடயத்தில் சில வழிகளில் பார்க்கின்ற போது பொருத்தமானவர்களுக்கு இந்த சமுர்த்தி உதவிகள் வழங்கப்பட வேண்டும், சில வழிகளில் சமுர்த்தி பெறுவதற்கு முன்னுரிமை வழங்கப்பட வேண்டியவர்கள் தவிர்க்கப்பட்டு சில வழிகளில் அதைவிட வாய்ப்புகள் உள்ளவர்களுக்கு அந்த சந்தர்ப்பம் கொடுக்கப்படுகின்ற நிலைமையும் காணப்படுகின்றது. எனவே இந்த விடயங்களில் நீங்கள் பூரணமான கவனம் செலுத்தி இவற்றை செயற்படுத்த வேண்டும். சமுர்த்தி இந்த பண கொடுப்பனவோடு சம்பந்தப்பட்டது, வறுமை ஒழிப்போடு சம்பந்தப்பட்டது. எனவே இதற்கு பொருத்தமான நேர்மையான உண்மையான அதிகாரிகளை நியமிப்பதன் மூலமாக அதில் ஏற்படக்கூடிய இடர்பாடுகள் அல்லது சில ஊழல்கள் போன்றவற்றை தவிர்த்துக் கொள்வதற்கு எங்களுடைய நான் நினைக்கின்றேன் ரெண்டு அமைச்சர்களும் கிழக்கு மாகாணத்தைச் சேர்ந்த, அம்பாறை மாவட்டத்தைச் சேர்ந்தவர், மட்டக்களப்பு மாவட்டத்தைச் சேர்ந்தவர் என்ற வகையில் இந்த பிரதேசங்களில் காணப்படுகின்ற இந்த குறைபாடுகளை தீர்ப்பதற்கு நீங்கள் ஒரு ஆரோக்கியமான நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்று இந்த இடத்தில் உங்களை நான் வினயமாக கேட்டுக் கொள்கின்றேன். குறிப்பாக இந்த மாற்றுத்திறனாளிகளை நாங்கள் வாழ்விக்கக்கூடிய விதத்தில், அவர்களுக்கு பொருத்தமான தொழில் வாய்ப்புகளை வழங்கக்கூடிய விதத்தில், இயல்பாக அவர்கள் செயற்படக்கூடிய விதத்தில் அவர்கள் பண்ணைகளை உருவாக்குவதற்கும் சிறு தொழிற்சாலைகளை உருவாக்கியும் செயற்படக்கூடிய விதத்தில் அவர்கள் ஆர்வமாக இருக்கின்றார்கள். எனவே எங்களுடைய ராஜாங்க அமைச்சர் அலிசாஹிர் மௌலானா அவர்கள் இருக்கின்றார்கள். மட்டக்களப்பு மாவட்டத்தில் இந்த மாற்றுத்திறனாளிகள் அமைப்பு 14 அமைப்புகள் காணப்படுகின்றன. இந்த 14 அமைப்புகளும் பிரதேச செயலகங்களுக்குள் இருக்கின்ற அமைப்புகளுக்கு நாங்கள் வாய்ப்புகள் வசதிகளை அவர்களுக்குரிய முன்மொழிவுகளை ப்ரப்போசல் வைத்திருக்கின்றார்கள். இனங்கண்டு அவர்களுக்கு நாங்கள் உரிய விதத்தில் அந்த நிதியை கொடுத்து மேற்பார்வை செய்து பலமூட்டுவதன் மூலமாக அவர்கள் ஒற்றை காலில் நின்றாலும், அதாவது ஒரு காலை இழந்திருந்தாலும் கூட சொந்தமாக அவர்கள் வாழ வேண்டும் என நினைக்கின்றவர்களுக்கு உரிய வாய்ப்புகள் வசதிகளை செய்து கொடுக்க வேண்டும் என்று நான் இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதேபோன்று இன்னும் ஒரு விடயம், இந்த விசேட அபிவிருத்தி விசேட பிரதேசங்களுக்கான அபிவிருத்தி அமைச்சு குறிப்பாக இந்த விசேட பிரதேசங்கள் எவை என்பது வரையறை செய்யப்படவில்லை. மலையக பிரதேசமாக இருக்கலாம், அதிகஷ்ட பிரதேசமாக இருக்கலாம், யுத்தத்தினால் பாதிக்கப்பட்ட பிரதேசங்கள் கூட இந்த விசேட அபிவிருத்திக்குரிய பிரதேசங்களாக அடக்கிக் கொள்ள முடியும். குறிப்பாக இந்த அமைச்சர் ராஜாங்க கல்வி அமைச்சராக இருக்கின்ற போது இந்த வடக்கு கிழக்கு பிரதேசத்தில் மிகவும் மும்முரமாக செயல்பட்டு இந்த தேசிய பாடசாலைகளை, ஆசிரிய கலாசாலைகளை, தேசிய கல்விக் கல்லூரிகளை அபிவிருத்தி செய்வதில் எங்களுக்கு கூடுதலான பங்களிப்பு செய்தவர். நான் நினைக்கின்றேன் அவருக்கு கொடுத்திருக்கின்ற இந்த விசேட பிரதேசங்கள் அபிவிருத்தி என்பது என்ன என்று வெளிப்படையாக எந்த இடத்தில் செய்யப்படுவது, எந்த பிரதேசங்கள் அந்த விசேட அபிவிருத்திக்குரியவை என்கின்றது அடையாளப்படுத்தப்படாத ஒன்றாக காணப்படுகின்றது. இவர் உண்மையில் ஒரு ஆளுமையுள்ள அமைச்சர், தன்னுடைய பணியை பரவலாக எங்கும் சென்று செய்யக்கூடிய ஒரு அமைச்சராக இருக்கின்றார். இவர் உண்மையில் ஒரு முழுமையான அமைச்சை சுமக்கக்கூடிய அந்த திறன் அவரிடம் காணப்படுகின்றது. எனவே அந்த எங்களுடைய கௌரவ ராதாகிருஷ்ணன் அமைச்சர் அவர்கள் கடந்த காலத்தில் ராஜாங்க அமைச்சராக இருக்கின்ற போது வடக்கு கிழக்கு பிரதேசங்கள் என்றும் பல்வேறுபட்ட பிரதேசங்களுக்கு சென்று இந்த அவருடைய விடயதானங்களுக்கு அப்பாலும் மாகாண பாடசாலைகளை இணங்கண்டு லங்கம்ம பாசல கொந்தம்ம பாசல அருகில் உள்ள பாடசாலை, சிறந்த பாடசாலை, 1000 பாடசாலை திட்டம் போன்றவற்றில் பல அபிவிருத்திகளை செய்தவர். அவருக்குரிய விடயதானத்தை அதிகரித்துக் கொடுப்பதன் மூலமாக கூட அபிவிருத்திகளை துரிதமாக செய்வதற்கு வாய்ப்பு இருக்கின்றது. குறிப்பாக இந்த திறன் அபிவிருத்தி என்கின்ற விடயம் இருக்கின்றது. அதாவது தொழில் பயிற்சிகளை வழங்குகின்ற அமைச்சு அல்லது அந்த திறன் அபிவிருத்திகளை செய்து இளைஞர் யுவதிகளுக்கு அந்த தொழில் வாய்ப்புகளை கொடுக்கின்ற அந்த விடயதானம் இருக்கின்றது. நான்
நினைக்கின்றேன் minutes.
Thank you. ஆகவே அந்த அமைச்சு நான் நினைக்கிறேன் இப்போது பிரதம மந்திரியின் கீழ் இருக்கின்றது. அவருக்கு விசாலமான அமைச்சுகள் இருக்கின்றபடியால் அவற்றை செயல்படுத்துவதிலும் அவருக்கு சிரமங்கள் இருக்கின்றபடியால் இந்த திறன் அபிவிருத்தி தொழிற்சேச்சியை ஏற்படுத்துகின்ற அந்த விடயதானத்தினை இந்த விசேட பிரதேசங்கள் அபிவிருத்தி சார்ந்த அமைச்சோடு இணைத்துக் கொடுக்கின்ற போது அவரால் அந்த விடயங்களை செம்மையாக சிறப்பாக செய்ய முடியும். எனவே தயவு செய்து ஒரு அனுபவம் உள்ள, ஆற்றல் உள்ள, ஆளுமையுள்ள இந்த விசேட பிரதேசங்களுக்கு அபிவிருத்தியை செய்யக்கூடிய அமைச்சராக இருக்கின்ற கௌரவ ராதாகிருஷ்ணன் அவர்களுக்கு நான் நினைக்கின்ற திறன் அபிவிருத்தி தொழிற்சேர்ச்சி சம்பந்தமான விடயதானத்தினையும் இணைத்துக் கொடுக்கின்ற போது பாதிக்கப்பட்ட பிரதேசங்களை ஏற்கனவே அவர் அடையாளம் கண்டிருக்கின்றார். அந்த பிரதேசங்களை அபிவிருத்தி செய்வதற்கு அவருக்கு வாய்ப்பாக இருக்கும் என்று நான் இந்த இடத்தில் ஒரு ஆலோசனையை சொல்ல விரும்புகின்றேன். அதே போன்று இந்த பனை அபிவிருத்தி சம்பந்தமான விடயம், வடக்கு பிரதேசங்களில் இந்த பனை அபிவிருத்தி சம்பந்தமான பனையை சொல்வார்கள், கற்பகத்தறி என்று சொல்வார்கள். அந்த மரத்தில் எதையும் கழிக்க முடியாமல் முழுமையாக அபிவிருத்தி செய்யக்கூடிய ஒரு ஒரு கற்பகத்தறி என்று யாழ்ப்பாண பிரதேசங்களில் வட மாகாணத்தில் இந்த பனையிலிருந்து பல்வேறு விதமான உற்பத்திகளை செய்து கொண்டிருக்கின்றார்கள். எனவே இந்த உற்பத்தி, பனை உற்பத்தி மட்டக்களப்பு பிரதேசங்களிலும் கூட இந்த பனை வளங்கள் காணப்படுகின்றன. எனவே வட பிராந்தியத்திலும் அந்த பனை அபிவிருத்தி விடயத்தில் கூடுதலான கரிசனை அங்கு இருக்கின்ற மக்கள் இயல்பாக செய்து வந்தார்கள். அதே போன்று இந்த பனை மரங்கள் காணப்படுகின்ற இடங்களில் இந்த கற்பகத்தறி என்று சொல்லப்படுகின்ற அந்த பனையின் மூலமாக இளைஞர் யுவதிகள் தொழில் வாய்ப்புகளை பெறுவதற்குரிய வாய்ப்புகளை வழங்க வேண்டும். அதே போன்று ராஜாங்க அமைச்சர்களில் ஒருவராக பாலித்த தேவபெரும் அவர்கள் காணப்படுகின்றார். அவரும் மிகவும் உற்சாகமாக ஓடியாடி வேலை செய்யக்கூடிய ஒருவராக இருக்கின்றார். எனவே இந்த பாதிக்கப்பட்ட பிரதேசங்களுக்கு உங்களுடைய கவனம் அதிகமாக திரும்ப வேண்டும். அந்த கவனம் திரும்புவதன் மூலமாக அந்தந்த பிரதேசங்களில் ஒரு முழுமையான அபிவிருத்தியை பெறுவதற்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும். எந்த இடத்திற்கு மருந்து தேவைப்படுகின்றதோ அந்த இடங்களுக்கு மருந்து வழங்கப்பட வேண்டும். காயங்கள் இருக்கின்ற பகுதிகளுக்கு மருந்துகள் போடுவதன் மூலமாகத்தான் காயங்களை ஆற்ற முடியும். எனவே அபிவிருத்தி தேவைப்பட்ட இடங்கள் அல்லது பாதிக்கப்பட்ட பிரதேசங்களுக்கு கூடுதலான சந்தர்ப்பங்களை கொடுக்க வேண்டும் என்று கூறி எனது உரையை நிறைவு செய்கின்றேன். நன்றி.
Thank you. Honorable Ali Zahid Maulana, you will take 10 minutes from your allocation.
And later on I will take another. Yes. Thank you. Bismillah ar-Rahman ar-Rahim. எமது ஆரம்ப கைத்தொழில் மற்றும் சமூக வலுவூட்டல் அமைச்சு நம் நாட்டின் சகல மக்களையும் குறிப்பாக பொருளாதார மற்றும் சமூக ரீதியாக நலிவுற்றிருக்கும் மக்களை இலக்காக கொண்டு அவர்களது நல நோம்புகை மற்றும் வலுவூட்டுவதனூடாக வறுமையற்ற உரிமைகள் பாதுகாக்கப்பட்ட நாடாக எம் தேசத்தினை மாற்றி அமைக்கும் மகோனத பின்னணியில்தான் அந்த பணியை இலக்காக கொண்டதாகத்தான் நாங்கள் இந்த அமைச்சின் மூலமாக செயற்படுகின்றோம். அந்த அடிப்படையில் தான் கௌரவ ஜி ஸ்ரீநேசன் அவர்களே, நாம் வலுவிழந்த மற்றும் சமூகத்தின் பின்தள்ளப்பட்டவர்களின் உரிமைகளை வலுப்படுத்துவதற்கு விசேட கவனம் செலுத்தும் அதே வேளை அனைத்து மக்களின் உரிமைகளை உறுதிப்படுத்தி அதே நேரம் எமது சமூகத்தில் பொருளாதார சுதந்திரம் மற்றும் மக்களின் வலுவூட்டலை தடுக்கும் சமத்துவமின்மை நீக்கி அந்த அடிப்படையில் தான் அவதானம் கொண்டவராகத்தான் எங்களது கௌரவ நிதி அமைச்சர் அவர்கள் மங்கள சமரவீர் அவர்கள் இம்மாதம் 5ஆம் திகதி இப்பாராளுமன்றத்தில் 2019ஆம் ஆண்டுக்கான வரவு செலவு திட்டத்தை சமர்ப்பித்து முன்மொழியப்பட்ட பிரேரணையாகும். அந்த அடிப்படையிலே இதனை இலக்காக கொண்டு எமது ஆரம்ப கைத்தொழில் மற்றும் சமூக வலுவூட்டல் அமைச்சு தனது செயற்பணியினை எங்களது கௌரவ அமைச்சர் தயா கமகே அவர்களின் வழிகாட்டுதலுடனும் நானும் கௌரவ பிரதி அமைச்சர் பாலித்த தேவபெருமன் அவர்களும் அமைச்சின் அதிகாரிகளும் அர்ப்பணிப்புடன் செயற்பட்டு எமது அமைச்சுக்கான நிதி ஒதுக்கீட்டை மிகவும் கவனமான வழிகளில் அந்த கொள்கையின் அடிப்படையில் மூலோபாயங்களை வகுத்து அவற்றை நாங்கள் அந்த இலக்கினை அடையும் நோக்கில் இதற்கென ஒழுங்கமைக்கப்பட்ட பல்வேறு நிறுவனங்களையும் கூட்டி இணைத்து சமூகங்களின் நலன் பேணுவதற்கும் வலுவூட்டல் செய்வதற்கும் வறுமையை நீக்குவதற்குமான நோக்கினை வெற்றி கொள்வதற்காக கொள்கைகள், திட்டங்கள், மூலோபாயங்கள் மற்றும் நிகழ்ச்சி திட்டங்களை வகுத்தளித்து அதன் வழியில் அர்ப்பணிப்புடன் செயற்பட்ட தகவலில் எமது அமைச்சின் கட்டமைப்பு வடிவமைக்கப்பட்டுள்ளது. இதில் முதன்மையான நிறுவனமாக சமுத்திய அபிவிருத்தி திணைக்களம் காணப்படுகிறது. நாட்டின் வறுமை மட்டத்தினை மிக குறைந்த இழிவு மட்டத்திற்கு நகர்த்தும் உன்னத பணியினை அது தொடர்பில் ஆகக்கூடிய பங்களிப்புகளை வழங்கும் நிகழ்ச்சி திட்டங்களை வகுத்தளித்து அது மாத்திரமல்லாது இந்த விஷயத்திலே மாற்றுத்திறனாளிகளை நலன் புரி மற்றும் உரிமைகளை பாதுகாக்கும் பொருட்டும் அங்கவீனமுற்றவர்களுக்கான தேசிய செயலகம் தேசத்தின் அது மாத்திரமல்ல தேசத்தின் மூத்த பிரஜைகளின் உரிமைகளை பாதுகாத்து அவர்களின் சுதந்திரம், சுயகௌரவம் மற்றும் உயர்பட்ட பங்களிப்பை உறுதிப்படுத்துவதற்கு முதியோர்களுக்கான தேசிய செயலகம் மாற்றுத்திறனாளிகளின் வாழ்க்கை தேவைகளை தொழில் திறன்களை பயன்படுத்தி தொழிற்திறன்களை மேனோக்கி செய்வதற்காக அவர்களது திறன்களைக்காக அடையாளம் கண்டு பயிற்சிகளை வழங்கி அதனூடாக அவர்களது வாழ்க்கையில் விடியலை ஏற்படுத்தும் நோக்கில் சமூக சேவைகள் திணைக்களமும் செயற்பட இருக்கின்றது. இது 2 திணைக்களங்களை பற்றி நான் சொல்லியிருக்கின்றேன். அமைச்சினால் இலக்கிடப்பட்ட குழுக்களை உருவாக்கி அதனூடாக சேவைகளை வழங்குவதற்கு உரிய உள்ளார்த்த அறிவாற்றலினை மேம்படுத்துவதற்கு தேசிய சமூக அபிவிருத்தி நிறுவனம் உள வளர்த்துணை பிரிவு உளவளத்துணை செயற்பாட்டினையும் கிராமிய அபிவிருத்தி பயிற்சி மற்றும் ஆய்வு நிறுவனத்தினராக அமைச்சின் நோக்குகளை நிறைவேற்றுவதற்கு தேவையான ஆய்வுகள், அபிவிருத்தி மற்றும் பயிற்சி செயற்பாடுகள் ஈடுபட செயலாக்குமான பங்களிப்பினை இங்கு ஆற்றி வருகின்றது. இவ்வாறு ஒவ்வொரு திணைக்களங்களும் ஒவ்வொரு பிரிவாக இருந்து சமூக வலுவூட்டலை ஏற்படுத்துகின்றது. இதன் அடிப்படையில் தான் எமது அமைச்சுக்களது சமுர்தி எமது சமூகத்தில் ஒதுக்கப்பட்டு மற்றும் பின்தங்கிய நிலையில் வாழும் வறியோர், முதியோர், மாற்றுத்திறனாளிகளான உள்ளவர்கள் அது மாத்திரமல்ல தனிப்பெற்றோரை தலைவராக கொண்ட குடும்பங்கள், போதை பொருட்களுக்கு அடிமையானவர்கள் மற்றும் அனாதரவற்றவர்கள் வாழ்க்கை தரத்தினை மேம்படுத்தும் பொருட்டு இவ்வாறானவர்களை இலக்காக கொண்டு வினைத்திறன் விரைவுபடுத்தும் உற்பத்தி திறன் வாய்ந்த மொழிபொருள் அதாவது வினைத்திறனையும் மற்றது விரைவு ஊடாக மற்றும் உற்பத்தி திறன் வாய்ந்த முறையிலும் நாட்டின் சாத்தியப்பாடுகளின் பிரகாரமும் கருத்திட்டங்கள் செயற்படுத்தப்படுகின்றன. இந்த அடிப்படையில் தான் வறுமை நிலையை எடுத்துக்கொண்டால் எமது நாட்டின் வறுமை நிலையை எடுத்துக்கொண்டால் நாலா பகுதிகளிலும் வறுமை தலைவிரித்தாடுகிறது. வறுமையை குறைப்பதற்கு கடந்த காலங்களில் மேற்கொள்ளப்பட்ட வேலை திட்டங்களின் ஊடாக கடந்த 2 தசாப்தங்களாக பாரிய அளவில் வறுமை வீதம் குறைவடைந்துள்ள போதிலும் உள்நாட்டு சச்சரவு காரணமாக வடக்கு மற்றும் கிழக்கு மாகாணத்திலும் அதேபோன்று ஊவா மற்றும் சப்ரகமுவ மாகாணத்திலும் வறுமை கோரத்தாண்டவம் ஆடுகின்றது என்பதை நாங்கள் அறிவோம். எனவே இந்த கசப்பான உண்மையை நமது கரிசனைக்கு முன்வைத்து அந்த பகுதிகளுக்கு எங்களது கரிசனை கூட இருக்க வேண்டும் என்பதை நாங்கள் இங்கே பார்க்க வேண்டும். ஆமா, அதற்கான விசேட முன்மொழிவுகள் எங்களது இந்த வரவு செலவு திட்டப்பட்டு நான் அதை பற்றி உங்களுக்கு விளக்க விரும்புகின்றேன். ஆமாம், 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 அவர்களை அடையாளம் கண்டு அவர்களுக்கு உதவுவதற்கான ஏற்பாடுகள் நடந்து கொண்டிருக்கின்றன. எனவே பொறுப்புள்ள அரசாங்கமாக நாங்கள் இந்த விஷயங்களை துரிதமாகவும் விவேகமாகவும் வேகமாகவும் இந்த நாட்டுக்கு சூழலுக்கு பொருத்தமான பொருளாதார கொள்கைகளை வகுத்தாய்ந்து மக்களுக்கான பொருளாதார வலுவூட்டல் திட்டங்களை அறிமுகப்படுத்தி அதன் மூலமாக மூலதன உட்பாய்ச்சல்களை புகுத்தி முதலீடுகளை அதிகரித்து புதிய நுட்ப ரீதியான உபாயங்களை கையாண்டு புதிய தொழில் வாய்ப்புகளை உருவாக்குவதன் மூலம் சகல துறைகளிலிருந்து உற்பத்தியினை பெருக்குவதன் மூலமும் உள்ளூட்டு எமது உள்நாட்டு நுகர்வு தேவையை உயர்ந்த மட்டத்தில் பேணுவதுடன் மிகையான உற்பத்திகளை ஏற்றுமதி செய்வதன் அதிக அளவான முறையிலே அதன் மூலமாக சம்பாதிக்க முடியும். இந்த அடிப்படையில் எமது அமைச்சின் கீழான ஆரம்ப கைத்தொழில் பிரிவானது பாரிய வேலை திட்டங்களை அண்மைய ஆண்டுகளில் மேற்கொண்டு வருகின்றது. கிராமப்புறங்களில் பயன்படுத்தப்படாதிருக்கும் மேட்டுக்காணிகளில் அந்த பிரதேசங்களுக்கு பொருத்தமான பொருளாதார ரீதியில் வருமானம் மீட்கக்கூடிய பயன்மிகு பலன் தரக்கூடிய பல மரக்கன்றுகளை இலவசமாக வழங்கி தொழில்நுட்ப ஆலோசனைகளையும் வழங்கி வருகின்றது எங்களது அமைச்சு. அது மாத்திரமல்ல, ஆரம்ப கைத்தொழில் பிரிவின் கீழ் அண்மைய ஆண்டுகளில் மேற்கொள்ளப்பட்ட ஒரு புரட்சிகரமான நிகழ்ச்சி திட்டமாக விவசாய துறையை நவீனமயமாக்கும் நிகழ்ச்சி திட்டமாகும். உலக வங்கியின் நிதியின் மூலமாக அதை அமுல் நடத்தி இந்நிகழ்ச்சி திட்டம் 2020 ஆண்டில் US$25 பில்லியன் பெறுமதியான ஏற்றுமதி இலக்குகளையும் அவ்வாண்டில் 1 மில்லியன் வேலை வாய்ப்பினையும் உருவாக்குவதுடன் இறக்குமதிக்கான மாற்றீட்டையும் நோக்கமாக கொண்ட பாரிய ஒரு நிகழ்ச்சி திட்டமாகும். போட்டியிடும் உலகளாவிய சந்தையில் இலங்கை ஏற்றுமதியின் சரியான பங்கு சூழலை உருவாக்குவதும் என்ற எண்ண கருவுக்கு அமைய விவசாயம் மற்றும் மீன்பிடி அதனோடு இணைந்த துறைகளின் உற்பத்தியில் பெறுமதி சேர் செயற்பாடுகள் மூலமாக வெல்யூ அடிஷன் மூலமாக புதிய முயற்சியாளர்களுக்கு வாய்ப்புகளை ஏற்படுத்துவதும் எங்களது ஆரம்ப கைத்தொழில் மூலமாக செயற்படுகின்ற இன்னொரு செயற்திட்டமாகும். எமது மட்டக்களப்பு மாவட்டத்திலும் அது மாத்திரமல்ல, ஒட்டுமொத்தமாக வடகிழக்கில் உள்ள ஏனைய பகுதிகளிலும் இந்த தொழில் முயற்சிகள் ஈடுபடுகின்ற அவர்களுக்கு ஆதாயம் அளிக்கும் நல்ல வாய்ப்புகளை இப்பிரதேசத்தில் முயற்சியாளருக்கு அளிக்கும் ஒரு வரப்பிரசாதமாக நாங்கள் இதை அறிமுகப்படுத்தியிருக்கின்றோம். இன்று கூட இன்றும் நாளையும் மட்டக்களப்பு கச்சேரியிலே இவ்வாறானவர்களுக்கு நேர்முக அவர்களுக்கு ஒரு இன்டர்வியூ மூலமாக அப்படிப்பட்ட என்டர்பிரினர்ஸை நாங்கள் ஊக்குவிக்கக்கூடிய ஒரு செயற்திட்டம் இன்றும் நாளையும் மட்டக்களப்பில் நடந்து கொண்டிருக்கின்றது. இதுபோன்று இது பல துறைகளில் இருக்கின்றது. ஆகவே இதனை முழுமையாக பயன்படுத்துவதன் மூலம் மட்டக்களப்பு மாவட்டத்திலும் வடகிழக்கில் உள்ள ஏற்கனவே அமைச்சர் அவர்கள் அம்பாறை மாவட்டத்திலும் ஏனைய பகுதிகளும் அறிமுகப்படுத்தியிருக்கின்றார்கள். வடகிழக்கில் உள்ள ஏனைய பகுதிகளிலும் விவசாயம் மீன்பிடி கால்நடை போன்ற தொழில்துறை சார்ந்த வளங்கள் நிறைந்த மாவட்டமாக காணப்படுகின்ற பகுதிகள் எல்லாம் இதன் மூலமாக ஆக்கப்பூர்வமான முறையிலே இந்த செயற்திட்டத்தை அறிமுகப்படுத்த இருக்கின்றோம்.
You will have to conclude now, Honorable Minister.
எனவே இந்த வகையிலே நாங்கள் ஆர்வமாக இருக்கின்றோம். I think, Deputy Speaker, I have 20 minutes. I have already spent 10 minutes, I believe. The rest of the 10 minutes I can take.
You have later. Taken 11 minutes.
So I can take another 10 minutes in the later in the afternoon.
Yes.
Thank you, Honorable Speaker. Thank you.
Garu Mahinda Amaravira Mathuma, Buthamata Vinadi, Visipahai.
Garu Niyojak Kathanayakathumani, මම බුතුමාට ස්තුතිවන්ත වෙනවා මට තිබෙන විනාඩි 15ත් ඒ වගේම මලිත් ජයතිලක මන්ත්‍රීතුමා සහභාගී නොවන බව දැනුම් දුන්නයි විවාදයට ඒ සඳහා විනාඩි 10ක් මේ සඳහා එකතු කිරීම පිළිබඳව අද ඉතාමත් වැදගත් අමාත්‍යාංශ පිළිබඳව කරුණු රාශියක් මේ අවස්ථාවේ ඉදිරිපත් වුණා ප්‍රධාන වශයෙන්ම දයාගමගේ අපේ ඇමතිතුමාගේ ප්‍රාථමික කර්මාන්ත අමාත්‍යාංශයේ සහ ඒකට අනුබද්ධ අමාත්‍යාංශ කීපයක් පිළිබඳව තමයි අද මෙතන සාකච්ඡා වෙන්නේ. අපි එතුමාට මුලින්ම සුබ පතනවා. එතුමා අමාත්‍යවරයෙක් විදියට බොහොම උත්සාහයක් දරනවා මේ රටට යමක් එකතු කරන්න. ඒ වගේම මේ අමාත්‍යාංශය තුලින් වැඩි දායකත්වයක් ලබා දෙන්න. නමුත් එතුමාට එතුමාගේ තියෙන උනන්දුව එතුමාගේ උත්සාහයට සරිලන මුදල් ප්‍රමාණයක් එතුමාට වෙන් වෙලා නැති බව පැහැදිලිව පෙනෙන්නට තිබෙනවා. එතුමාගේ දක්ෂතාවයන් පිළිබිඹු කරන්න එතුමා පෞද්ගලික ශේෂ්ත්‍රයේ බොහොම දක්ෂ විදියට ඒ කටයුතු කරපු කෙනෙක්. නමුත් එතුමාගේ ඒ හැකියාවෙන් ප්‍රයෝජන ගන්න අවශ්‍ය මුදල් වෙන් කිරීම පිළිබඳව ගැටලුවක් තියෙනවා. ඒ පිළිබඳව එතුමා මම දන්නවා පහුගිය දවස්වල මම දැක්කා මාධ්‍යවලත් ප්‍රකාශයක් කරා. තව කෙටි කාලයක් තමයි එතුමා මේ පිළිබඳව බලන්නේ. එතුමාට සල්ලි නැත්තම් එතුමා තීන්දුවක් ගන්නවා කියලා. මම ඇමතුමාට සඳහන් කරන්න කැමති ඇමතුමනි මේ අයවැයලේකනේ ඔබතුමාට සඳහන් වෙලාවක් නැහැ මුදල් ප්‍රමාණවත් පරිදි. දෙන් වෙලාවක් නැහැ. එතකොට අතිරේක මුදල් කොහොමද බලාපොරොත්තු වෙන්නේ? ඒ වගේම තමයි අයවැයලේකනේ වෙන් කරන මුදල් මේ ප්‍රතිපාදන ගණන් ඉලක්කම් වලින් වෙන් කරන මුදල්වත් වර්ෂය තුල ලැබෙන්නේ නැහැ අමාත්‍යාංශයකට. ඒක තමයි යථාර්ථය. ඔබතුමාත් දන්නවා අපිත් දන්නවා අමාත්‍යාංශවල කටයුතු කරපු අය සමහර අමාත්‍යාංශවලට වෙන් කරපු මුදලෙන් අඩක්වත් ලැබෙන්නේ නැහැ. ගණන් ඉලක්කම් මේ ඉලක්කම් හරඹයක් විතරයි. අයවැය ලේඛනයේ පෙන්නනවා ඒවා ඉදිරිපත් කරනවා අමාත්‍යවරු ගිහිල්ලා වැඩසටහන් ඉදිරිපත් කරනවා මිනිසුන් සංවිධානය කරනවා මිනිසු සූදානමින් ඉන්නව වැඩසටහන් වලට අනුගත වෙන්න. නමුත් අවසානයේ මුදල් ලැබෙන්නේ නැති වුණාම සම්පූර්ණ වැඩසටහන ඇනහිටිනවා. දැන් මේ සමහර අමාත්‍යාංශ වලට සල්ලි වෙන් කරලා තියෙන විදිය බැලුවම ගිය අවුරුද්දේ තියෙන ණය ගනුදෙනු පියව ගන්නවත් පුළුවන් තත්ත්වයක් නැහැ. ඒ ණය ටික පියවලා කරපු වැඩවලට බිල් ටික ගෙවලා ඉවරුනාම මේ අවුරුද්දේ වැඩ කරන්න මුදලක් අලුතෙන් ඉතිරි වෙන්නේ නැහැ. එනේ මේ පිළිබඳව විශේෂ අවධානය යොමු කරන්න ඕන. අපි දේශපාලන කටයුතු මම දන්නවා ඔබතුමාලට ඡන්දයක් තියෙන නිසා ඔබතුමාලා මේ මැතිවරණ ඉලක්ක කරගෙන තමයි මේ අයවැයලේකනේ බොහෝ කරුණු කාරණා ඉදිරිපත් කරා. නමුත් ඒකෙදී හොඳට කල්පනා කරලා බලන්න මේ ඉදිරිපත් කරන කාරණා සහ ඒ වියදම් කරන්න යන දේවල් වලින් රටේ ජාතික නිෂ්පාදනයට යමක් ලැබෙනවද කියලා. අපි විරුද්ධ නැහැ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා වැඩසටහන යටතේ මිනිසුන්ට ණය දීලා ඒ කර්මාන්ත දිනු කරගන්න කටයුතු කරනවා නම් අපි ඒකට විරුද්ධ වෙන්නේ නැහැ. ඒ වගේම දයාගම ගෑමතුමාගේ අමාත්‍යාංශයේ ලෝක බැංකු ව්‍යාපෘති යටතේ ඒ ව්‍යාපෘතියක් තියෙනවා. ඒ ව්‍යාපෘතිය මගින් යම් යම් ව්‍යාපෘති වලට ණය ලබා දීම ණය සහ ආධාර ලබා දීම සිද්ධ වෙනවා. ඒ ව්‍යාපෘති අධ්‍යක්ෂකවරයා විදියට ඉන්නේ මම දන්න විදියට රෝහණ ගමගේ මහත්මයා. එතුමා දක්ෂ විදියට ඒ කටයුතු කරගෙන යනවා. ඒ වැඩපිළිවෙල හොඳයි. ඒවට තවත් සල්ලි දෙන්න ඕන. හරනම් ආණ්ඩුවෙන් හරි ගෙනල්ලා ඒක කමක් නැහැ. ඔබතුමාලා ඒ දේශපාලන වාසිය ඒ ගත්තර ප්‍රශ්නයක් නැහැ. හැබැයි ඒකෙන් රටට වැඩක් වෙනවා. නමුත් මේ අනිත් දේවල් දිහා බැලුවම දැන් මෙතනම ඔබතුමාගේ අමාත්‍යාංශ සඳහන් වෙනවා ලක්ෂ 6කට අලුතෙන් සමෘද්ධිය ලබා දෙනවා කියලා. එතන මොකද්ද වෙලා තියෙන්නේ? අපි දැන් මේ ආණ්ඩුවත් අවුරුදු 4ක් පාලනය කරා. අපිත් ඒ ජාතික ආණ්ඩුවේ හිටියා. ඒ වගේම ඊට පෙරත් ආණ්ඩුව තිබුණා. මේක 1994 2006 ආණ්ඩුව තමයි චන්ද්‍රිකා මැතිණි ඒ වෙලාවේ සමෘද්ධි ව්‍යාපාරය ආරම්භ කරේ. එතකොට 114,000ක් විතර ප්‍රමාණයක් තිබුණා. ඊටත් අඩු ප්‍රමාණයකින් තමයි මේක පටන් අරගෙන වැඩි කරලා තිබුණේ.
දැන් අද වෙනකොට තව ලක්ෂයක් මේ දුප්පතුන්ගේ ගොඩට එකතු වෙලා මේක දුප්පත්කමින් රට මුදවා ගන්න දුප්පතුන් පිළිබඳව සමීක්ෂණයක් කරලා එයට මුදල් ලබා දීලා නැගිටවන්න ආරම්භ කරපු වැඩපිළිවෙල. නමුත් අවසාන ප්‍රතිඵලය වෙලා තියෙන දැන් මේ කාලය තුල දුප්පත්කම වැඩිවීමක් තමයි අපිට පේන්න තියෙන්නේ. එහෙමනම් කොතනද අපිට වැරදුනේ? අපිට ආධාර දීලා දුප්පත්කම නැති කරන්න පුළුවන්ද? සහන ආධාර දීලා දුප්පත්කම නැති කරන්න පුළුවන්ද කියන එක පිළිබඳව නැවත කල්පනා කරන්න සිද්ධ වෙනවා. දැන් ඔබතුමාලා මේ ලක්ෂයක් ආපහු මේකට එකතු කළා. මේකට ලක්ෂයක් එකතු කළා කොහොමද ඒකෙන් මේ රට දියුණු කරන්නේ කියන එක පිළිබඳව අපිට ප්‍රශ්නයක් තියෙන එක පැහැදිලි කරලා දෙන්න. මම කියනවා ඇත්තටම සමෘද්ධි ලැබිය යුතු ප්‍රමාණයක් ඉතුරු වෙලා තියෙනවා. ඒක පිළිබඳව තර්කයක් නැහැ. ඒ වගේම සමෘද්ධිය නොලබන්න ඕන පිරිසක් මේ සමෘද්ධි ගොඩේ ඉන්න බවත් අපි පිළිගන්නවා. ඒ වගේම මේ සහන ආධාර මීට වඩා වැඩි ප්‍රමාණයක් දෙන්න ඕන පිරිසක් සමෘද්ධි ලබන පිරිස අතරෙත් නොලබන පිරිස අතරෙත් ඉන්න බව අපි දන්නවා. ඔබතුමාම සඳහන් ඔබතුමාටම අයිති වෙන සමාජ සේවා අංශයට සම්බන්ධ වෙච්ච සමහර පවුල් ඉන්නවා, ආබාධිතයි ඉන්න අය ඉන්නවා. ඒ වගේම කිසිම වැඩක් පලක් කරගන්න බැරි රෝගී වෙච්ච පවුල් ඉන්නවා. එයට රුපියල් 10-15000ක් දුන්නත් ප්‍රශ්නයක් නැහැ. එයට එහෙම දෙන්න ඕන. හැබැයි එහෙම නැතුව මේ පොදුවේ දේශපාලන කතන්දරයකට වෙන්න පුළුවන් වෙනේ ඡන්ද සමාජලාට ඡන්ද බලාගෙන වෙන්න පුළුවන්. නැත්තම් ඡන්දෙට වැඩ කරපු අයට වෙන්න පුළුවන්. එයට මේ සහන ආධාරය දීලා ඒකෙන් ඡන්ද බලාපොරොත්තු වෙනෝ නම් ඒකත් මං හිතන්නේ නැහැ වැඩක් වෙයි කියලා. එහෙම සහන ආධාර දීලා ඡන්ද ලබා ගන්න පුළුවන් කමක් ඇති වෙන්නේ නැහැ. ඒ වගේම තමයි අනිත් පැත්තට තියෙන ප්‍රශ්නේ තමයි අපිට ඒකෙන් කිසිසේත් මේ රට දියුණු වෙනවා කියන දේ පිළිබඳව හිතන්න බෑ. අද අපි ඉන්නේ මේ රට බංකොලොත් වෙන තත්යකට පත් වෙමින්. ඒක අපි අවිවාදයෙන් පිළිගන්නවා. පිළිගන්න වෙනවා. මං හිතන්නේ නැහැ කවුරු ආණ්ඩු ගත්තත් තව අවුරුදු දෙකක් විතර යනකොට මේ රට ගෙනියන්නේ කොහොමද කියන එක පිළිබඳව. අපි ගිනි කන්දක් උඩ ඉන්නේ. මේ රටේ ජාතික නිෂ්පාදනය අද ණය ගෙවා ගන්න ණයයි පොලියයි ගෙවනකොට බොහොම ඉතාම සොච්චමක් තමයි ඉතුරු වෙන්නේ. එතකොට අපි රාජ්‍ය සේවයේ පඩි නඩි විශ්‍රාම වැටුප ගෙවනකොට කොහෙද වැඩ කරන්න සල්ලි ඉතුරු වෙන්නේ? කොහෙද සල්ලි ඉතුරු වෙන්නේ? දැන් තව ඒකට රාජ්‍ය සේවය එකතු කිරීම කරන්න යනවා. මම දන්නවා මේ වෙනකොටත් ඔබතුමාලටත් ඒ අභියෝගය තියෙනවා තමයි. උපාධිධාරීන්ගේ ප්‍රශ්නයක් තියෙනවා. අපේ රටේ පළවෙනි වසරේ ඉඳලා උපාධිය සමත් වෙනකන් අපි වියදම් කළා උපාධිධාරීන් බිහි කළා. ඒ අය පාරවල් වල රස්සියාදු වෙනවා. ඒ අය විරෝධතා පවත්වන රස්සාදියල්ලා කියලා ආණ්ඩුවට. ඉතින් මේ අධ්‍යාපන ක්‍රමයේ මේ ඇති වෙච්ච වෙනසක්. හැබැයි ඒ බරත් ආණ්ඩුවට දරන්න වෙනවා. ඒ වගේම තවත් ඔබතුමාලා සැලසුම් කළා තියෙන අනිත් රාජ්‍ය ආයතනවලත් මේ ඡන්ද දෙන වෙලාවේ රැකියා අවස්ථා පුරවන්න ඕන කියලා. මන්ත්‍රීවරු නාම එහෙම බලාපොරොත්තු දෙන බව ඇත්ත. හැබැයි මේක අපිට දරා ගන්න පුළුවන්. මේක අපිට දරා ගන්න පුළුවන්ද? සෑම 1000 දෙනෙක්ගෙම එක්කෙනෙක් රාජ්‍ය සේවයේ පුරවැසිය බවට කටයුතු කරනවා. එතකොට මේක තවත් වැඩි වුණාම මේ බර කවුද දරන්නේ? අවසානයේ අහිංසක ගොවියා, අහිංසක ධීවරයා, කුලි වැඩ කරන මිනිස්සයා තමයි මේ සියලු බර අද දරන්න වෙලා තියෙන්නේ. එනිසා මේ අභියෝගය හොඳින් අඳුනගෙන කටයුතු කිරීමේ වැදගත්කම තියෙනවා. ඔබතුමාලා අපි මේ ආණ්ඩු පක්ෂයේ ඉන්න කට්ටිය මේ විරුද්ධ පක්ෂයේ ඉන්න කට්ටිය දෙකොල්ලන් මේ වෙලාවේ මේ පිළිබඳව සාකච්ඡා කරන්න. මේ රට කොහොමද ගොඩ ගන්න? මේ රටට අනාගතයේදී මට පේන විදිහට ණය ගෙවා ගන්න බැරි තත්ත්වයක් එනවා. විදේශ ණය ගෙවා ගන්න බැරි තත්ත්වයකට මේ රටපත් වෙනවා. එතකොට අපේ රටට ආයේ ණය ආධාර කිසිවක් හම්බ නොවී යයි. අපි ගොඩා කාලේ අපි කිව්වා අපි ඉගෙන ගන්නකොට මේ රට දියුණු වෙමින් පවතින රටක් කියලා. දැන් අපේ ළමයි ඉගෙන ගන්නකොට ඒ කාලෙත් කියනවා මේ රට දියුණු වෙමින් පවතින රටක් කියලා. ඒක තව අවුරුදු 10ක් 15ක් ගියලත් මේ රට දියුණු වෙමින් පවතින රටක් කියලා තමයි කියන්න වෙන්නේ මේ යන විදියත් එක්ක බැලුවා. මේ පිළිබඳව වැඩපිළිවෙලක් තියෙනවද කියලා මට නම් පේන්නේ නැහැ. කිසිම දේශපාලඥයෙක් තුල මේ රට ගොඩ ගන්න මේ රට දියුණු කරන වැඩපිළිවෙලක් තියෙනවයි කියලා මට නම් පේන්නේ නැතේ කියන එක මම පැහැදිලිව සඳහන් කරන්න කැමතියි. ඒ නිසා ඔබතුමාලා වැඩි අවධානයක් යොමු කරන්න සමෘද්ධි ව්‍යාපාරයේ විශේෂයෙන්ම ඔබතුමාට තියෙන පැවරී තිබෙන කාරණේ මේ සමෘද්ධි ව්‍යාපාරයේ ඇත්තටම සමෘද්ධිය ලැබෙන්න ඕන කට්ටිය තව පිරිසක් ඉන්නවා. එයාට දෙන්න නැත්තම් මේක දේශපාලනයට මම දැක්ක සමහර කතා යනවා. අපිට වැඩ කරපු අයට තමයි මේ සැරේ සමෘද්ධිය ලබා දෙන්නේ. දීලා බලන්නකෝ. දීලා බලන්න ප්‍රතිඵලයක් එනවද කියලා. අනිවාර්යෙන් මේක කිසි ප්‍රතිඵලයක් එන්නේ නැහැ. ඕක වෙන් කර බෙදා ගන්නත් බෑ. එතකොට ඔබතුමාලගේ කාර්යාල දාපු කට්ටිය ඔබතුමාලට කොඩි ගහපු කට්ටිය ඔක්කොම ඇවිල්ලා සමෘද්ධිය ඉල්ලා. එයා ආදායම් තියෙන අයත් ඉල්ලයි. මේ සමෘද්ධිය සමහර අය හොරට ගන්න කියලා තමන් ගන්න ට්‍රැක්ටරේ තමන් ගන්න ත්‍රිවිල් එක වෙන කට්ටියගේ නම් වලට ගන්න. මොකද මේ සමෘද්ධිය බේරගන්න. සමහර කට්ටිය රට රස්සාවකට යන්නේ නැහැ සමෘද්ධිය කැපෙනවා කියලා. පෞද්ගලික අංශේ රැකියාවකට යන්නේ නැහැ සමෘද්ධිය කැපෙනවා කියලා. එහෙම තත්ත්වයක් තියෙනවා. ඉතින් ඒ වගේ මිනිස් සමහර වෙලාවට මේ වාහන ඉඩකඩම් වෙන අයගේ නම් වලට අරගෙන ඒවා දෙන්නේ නැතුව ප්‍රශ්න ඇති වෙලා නඩු හබ වලට පවා ගිහිපුව අවස්ථා තියෙනවා. අපි ඒවා දන්නවා අපිට ඒවා ඇවිල්ලා කරුණු ඉදිරිපත් කරන අවස්ථා තියෙනවා. එනිසා ඔබතුමා ඉතාමත් සුපරීක්ෂාකාරී. කමක් නැහැ ඔබතුමාලගේ කාට හරි දේශපාලන වශයෙන් යම් අහිමිවක් තියෙනවා නම් ඒක පිළිබඳව පරීක්ෂා කරලා දෙන්න. හැබැයි සාධාරණ විදියට මේ කටයුත්ත කරන්නේ නැත්නම් මේකත් මේ රටේ විනාශයට ඔබතුමාටත් ඒ වගකීම දරන්න වෙනවා. යම් වැරදි විදියකට මේක ලබා දීම තුළින් රජයේ මුදල් විනාශ වීම. ඔබතුමා කරන අනිත් වැඩ ටිකට වැඩි අවධානයක් යොමු කරන්න. ඔබතුමා හොඳයි. දැන් ගම්වල වගා කරන්න ඔබතුමාට තියෙන වෙනම ඒ අමාත්‍යාංශය තුලින් අවස්ථාවක් භෝග වගා කරන්න, දීවර ශේෂ්ඨයට ආයෝජනය කරන්න, ඒ වගේම පසු සම්පත් ශේෂ්ඨයට මුදල් ආයෝජනය කරන්න ඔබතුමාට හැකියාව තියෙනවා. ඒ බලය තියෙනවා. මම දන්නවා. ඒ පැත්තට ආයෝජනය කරන්න. ඒ පැත්තට ආයෝජනය කරන්න. බඩගින්නේ ඉන්න මිනිස්සෙකුට මාළු කූරියක් දෙන්න යන්න එපා. බඩගින්නේ ඉන්න මිනිස්සයාට බිලි පිත්තක් දෙන්න. එතකොට මේ මිනිස්සයා ඒකෙන් ජීවත් වෙයි, දිගටම හැදේ. ඒ න්‍යායට ඔබ තුමා යා යුතු වෙනවා. මම දන්නවා ඔබතුමා කලින් ඒ අමාත්‍යාංශය කටයුතු කරද්දි එවැනිම කැබිනට් මණ්ඩලයේ ගොඩක් අරගල කරා, ගොඩක් උත්සාහයක් දැරුවා. ඔබතුමාට යම් අදහසක් තිබුණා. ඒ මේ මුදල් යොදවගෙන ඒ අදහස ක්‍රියාත්මක කරන්න. ඒක ඔබතුමාටත් හොඳයි. ඒක මේ රටටත් අනිවාර්යයෙන්ම හොඳක් වෙනවා. අපි වැඩසටහන් කරනකොට අපි සාමාන්‍ය ස්වරූපය තමයි ආණ්ඩු පක්ෂයේ ගේන දේවල්වලදී අපි විරුද්ධ වෙනවා. නමුත් එහෙම අපිට උවමනාවක් නැහැ. ඔබතුමා හොඳ වැඩසටහන් කරන්න. ඔබතුමා එදා කතා කරපු දේවල් කරන්න. ඒවට අපි සහයෝගය දෙනවා. අපි සාමාන්‍ය සම්ප්‍රදායෙන් එහාට ගිහිල්ලා විරුද්ධ පක්ෂයේ කටයුතු කිරීම තමයි අපේ බලාපොරොත්තු වෙන්නේ. අපිට උවමනා නැහැ සියලු දේට විරුද්ධ වෙලා මේ රට අගාධයකට දාන්න. සියලු දේට අකුල් හෙළලා මේ රට ප්‍රපාතයකට ගෙනියන්න අපි දායක වෙන්න අපිට අවශ්‍යතාවයක් නැහැ. අපි රටට විරුද්ධ, රටේ සම්පත් ඉගෙනනවට විරුද්ධ, ඒ වගේම රට බෙදෙනවට විරුද්ධ කාරණාවලදී අපි කොන්දේසි විරහිතව අපේ විරුද්ධත්වය ප්‍රකාශ කරනවා වගේම හොඳ දේවල්වලදී අපි ඔබතුමාලට සහයෝගය දෙන්න කැමතියි. ඒ වගේම තමයි අපි විරුද්ධ පක්ෂයට ආවා කියලා විරුද්ධ පක්ෂයේ ආණ්ඩු ගන්න සටනේ විතරක් අපි ඉන්නේ නැහැ. අපි විරුද්ධ පක්ෂයේ ඉඳගෙනත් වැඩ කරනවා. දැන් මම කෘෂිකර්ම මාත්‍යවරයා විදියට ආරම්භ කරා වැඩසටහනක්. අපි වාලයි අපි කන්නේ කියලා. අපි වාලයි අපි කන්නේ කියන වැඩසටහන අපි ආරම්භ කරා. ඒ වැඩසටහන සාර්ථක කරගන්න අපි දැන් විරුද්ධ පක්ෂයේ ඉඳලා උනත් අපි අවශ්‍ය පීවර ගන්න. දැන් ඉස්සරහට එනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි සිංහල අවුරුද්ද. සිංහල අවුරුද්දේ අපි නැකතර ගිහිල්ලා පැල ටිකක් පැල මිලියන ගන්නක් ඉඳන්න උත්සාහ දරමු. ඒ හැම පැලයක්ම පළදරන පැලයක් බවට පත් කරමු. මම මේ වැඩපිළිවෙල විරුද්ධ පක්ෂයේ ඉඳලා ක්‍රියාත්මක කරන මට පුළුවන් විදියට මම ඒක පටන් ගන්න. මොකද ආණ්ඩු පක්ෂයේ තනතුරු විතරක්ම ඒකට තනතුරුම ඕන කියන එකක් මම හිතන්නේ නෑ. තනතුරු නැති වුණත් අපිට අපේ ශක්තියෙන් කරන්න පුළුවන් මට්ටමට අපි කළ යුතු වෙනවා. අපේ රටේ බොහෝ දේවල් අපේ අපනයනේ අද විශාල වශයෙන් අනතුරකට ලක් වෙලා තියෙනවා. අපි ආනයනය මුල් කරගත්තු ආණ්ඩුවක් බවට පත් වෙමින් යනවා. ඔබතුමාගේ අමාත්‍යාංශයෙන් තමයි කහ සහ ඉඟුරු ප්‍රචලිත කිරීමේ කටයුත්ත කරන්න ඕන. 2017 කහයි ඉඟුරුයි ගේන්න මිලියන 1315 ලක්ෂ 13,150ක් මේ රටේ මුදල් වැය කරලා තියෙනවා. 2018 මං හිතන්නේ ඊටත් වැඩි වේ, දැන් එන්න වැඩි වේ. එතකොට ඔබතුමා ගන්න වැඩපිළිවෙලක් මේ පොල්ලිඩම් විශාල ප්‍රමාණයක් තියෙන කුරුණෑගල පුත්තල හැම තැනම තියෙනවා. මේවා යට වගා කරන්න පටන් ගමු. ඉඟුරු කහ මේවා වගා කරන්න පටන් ගමු. අපි සම්පූර්ණ අපි ඔබතුමාත් එක්ක මේ වැඩසටහන් වලදී අපේ එකඟතාවය දෙන්න. අපිට ඒවෙන් මේ ආනයනය කරන ප්‍රමාණය අපිට වළක්ව ගත්තොත් මේ ආනයනයට යන මිලියන 1315ම අපිට ඉතුරු කරගන්න අනිවාර්යම පුළුවන්කම තියෙනවා. ඒ වගේම තමයි අපිට අපනයනය සඳහා බොහෝ දේවල් නිෂ්පාදනය කරන්න පුළුවන්. අද ජාත්‍යන්තරයේ කුරුඳු වෙළඳපොළ අපිට ක්‍රමානුකූලව අඩු වෙමින් යනවා. ඒක වර්ධනය කරගන්න වැඩපිළිවෙලකට යා යුතු වෙනවා. ඒ වගේම කොමාරිකා වගේ දේවල් වලට අද විශාල ඉල්ලුමක් තියෙනවා. ඒවට ප්‍රචලිත කරන්න අපි වැඩපිළිවෙල හදන්න ඕන. විදේශ වෙළඳපොළෙත් ඉල්ලුමක් තියෙනවා. දේශීයවත් ඒ ඉල්ලුමක් තියෙනවා. අපි අපේ තිබුණු කෝපි ටික දැන් අපිට නැති වෙලා තියෙනවා. අපේ කෝපි අද අපිට ආදායමක් විදියට නොලැබෙන තත්ත්වයක් තියෙනවා. ඒ වගේම අපිට බොහෝ දේවල් වලින් කොකෝවා මේවායින් ලැබුණු ආදායම අද ක්‍රමානුකූලව අපිට මේවා අඩු වෙමින් යනවා. ඒ වගේම අපේ කරාබු නැටි ටික අපේ ඉන්සාල් ටික මේවා රත්තරන් පවුම් වලට වඩා ගණන් මේවායි කිලෝ එක සමහර වර්ගව. ඉතින් ඒවා ප්‍රචලිත කරන්න අපි අවශ්‍ය පියවර ගත යුතු වෙනවා. ඒවා ඔබතුමා ඒවට මුදල් යොදවන්න ඒවා කිසිම පාඩුවක් වෙන්නේ නැහැ. රජයත් ඒ පිළිබඳව මං හිතන්නේ මේ වෙන් කරලා තියෙන මුදල් පිළිබඳව අපිට සෑහීමකට පත් වෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ වගේම අපේ රටේ ගොවීන් මේවා උදව් කරත් නැතත් වගා කරනවා මිලක් තියෙනවා. දැන් අපේ ගම්මිරිස් සගාවට වෙච්ච දේ ඔබතුමා දන්නවා. අපේ මිනිස්සු ගම්මිරිස් වලින් විශාල මුදලක් ගත්තා. රුපියල් 1000ට වැඩි කිලෝ එකෙන් අස්වැන්නක් ගත්තා. නියෝජ්‍ය කතානායකතුමාගේ ප්‍රදේශෙත් ඒ ගම්මිරිස් වගාව තියෙනවා. අපේ දිස්ත්‍රික්කෙත් විශාල වශයෙන් ගම්මිරිස් වගාවක් සිද්ධ වෙනවා. අද මේ මිනිස්සු නැත්තට නැති වෙලා තියෙනවා. මේක මුලින් කියනකොට රටින් ගේනවා කියලා අපිත් බැලුවා නෑ. අපි හිතුවා කොහොමද මේක වෙන්නේ කියලා. මොකද ආණ්ඩුවෙන් හොයලා බැලුවම කිසිම කෘෂිකර්ම මාත්‍යාංශය ආවම ගේන්නේ නෑ රට. නමුත් අවසානයේ මොකද්ද වෙලා තියෙන්නේ? ගම්මිරිස් විශාල ප්‍රමාණයක් රටින් ගෙනල්ලා තියෙනවා. මේක මහා ජාවාරමක්. මේකට මහා මේක මහා ඛේදවාචකයක්. අපේ ලංකාවේ නමින් ගම්මිරිස් ඉන්දියාවට යනවා වෙන රටවල් වලින් ගෙනල්ලා ලංකාවට ගොඩබාන්නෙත් නැතුව. ලංකාවට ගොඩබාන්නෙත් නැතුව යනවා. මේක ඔබතුමාගේ අමාත්‍යාංශයෙන් තමයි ගම්මිරිස් වගා ප්‍රචලිත කරන්න ඕන. නමුත් මේ කාරණේදී මම දන්නවා වෙනත් අමාත්‍යාංශයක තමයි අවශ්‍ය වාණිජ කටයුතු අමාත්‍යාංශයෙන් තමයි ඒ මුද්‍රාව තියනවා කියන ආරංචිය අපිට ලැබෙන්නේ. එතකොට මේ රටේ මේ ගම්මිරිස් ලංකාවේ නමින් ඔරිජින් ශ්‍රී ලංකා කියන නමින් මේ ගම්මිරිස් විදේශ වෙළඳපොළකට යනකොට අනතුරු කීපයක් තියෙනවා. එකක් තමයි අපේ ගම්මිරිස් ඉතාමත් හොඳ ලෝකයේ හොඳම ගම්මිරිස් තියෙන රටක් අපි. අපේ ගම්මිරිස් වල රස සැර ගන්න අනිත් රටවල වියට්නාම් හෝ අනිත් රටවල් වලින් ගේන ගම්මිරිස් වලින් ඇට දෙකක් තුනක් ඕන අපේ එක ඇටයක සැර සහ ඒ රස ගන්න. එතකොට මේ ගම්මිරිස් අපේ නමින් වෙන රටකට යනකොට ඉන්දියාවට වෙන්න පුළුවන් තවත් රටකට යන්න පුළුවන් වෙනකොට මොකද්ද වෙන්නේ ඇති වෙන තත්ත්වේ. එතකොට ඒ බාල ගම්මිරිස් ගණයට අපේ ගම්මිරිස් ඇතුල් වෙනවා. අනිත් පැත්තට මේ ගම්මිරිස් ලංකාවේ නමින් මේ රටවල් වලට යනකොට ලංකාවේ නමින් මේ රටවල් වලට යනකොට ලංකාවේ ගම්මිරිස් ගොවියට ඇති වෙන තත්ත්වේ මොකද්ද? මේ ගොවියා ගම්මිරිස් වගාවෙන් ඈත් වෙනවා. ඒ මිනිස්සුගේ ආර්ථිකය දැන් සම්පූර්ණ කඩා වැටලා තියෙනවා. ඒ ගම්මිරිස් වගා කරන ගොවීන් ඒ කර්මාන්තයක් විදිහට ඒක ලොකු ආදායමක් ගත්ත ව්‍යාපාරයක්. දැන් ඒකෙන් මිනිසු ක්‍රමානුකූලව ඉවත් වෙමින් යන බවත් මම මේ අවස්ථාවේ පැහැදිලිව සඳහන් කරන්න ඕන. ඒ වගේම ප්‍රතිපනයනය සඳහා ගම්මිරිස් ගෙනල්ලා පහුගිය දවස්වල ලොකු කතාබහක් තිබුණා. මේකට මේවා ගෙනල්ලා මේ රේගුවෙන් අත්අඩංගුවට ගැනීම වෙනවා. රේගුවෙන්ම සමහර වෙලාවට මේවා පාස් වෙලා තියෙනවා. මේවා දිගින් දිගට මේ තත්ත්වයන් තියෙනවා. එතකොට මේවට ගන්න ක්‍රියාමාර්ග කඩිනම් කළ යුතු වෙනවා. මම දන්න විදිහට ඔබතුමාගේ පැත්තෙන් වෙන්න ඕන මේක CID එකට පැමිණිලි කරලා තියෙන බව ආරංචි වෙනවා. CID එකට පැමිණිලි කරලා තියෙන බව ඒක හොඳයි. ඒ පිළිබඳව පුළුල්ල විමර්ශනය කිරීම අවශ්‍ය වෙනවා. කවුද මේ ජාවාරම් වල ඉන්නේ? කවුද මේවට අනුබල දෙන්නේ? කවුද මේවට සහයෝගය දෙන්නේ? මේවට ඉහළ නිලධාරීන්ගේ නැත්නම් වෙන දේශපාලන අධිකාරී කොහේ හරි සහයෝගයක් තියෙනවා නම් ඒක අනිවාර්යයෙන්ම අපි නැවැත්ති
ගරු ඇමතුමා. ඇත්තටම මහින්ද අමරණීර ඇමතුමා ඔබතුමා දන්නවා කෘෂිකර්ම ඇමතිවරයා හැටියට දවස් 52 මෙම අමාත්‍යංශයත් ඔබතුමාගේ අමාත්‍යංශයට තමයි යටත් වුණේ. ඇත්තටම ගම්බිරිස් ප්‍රතියානනය කරනවා කියලා ඉවර වෙලා කන්ටේනර් 156ක් ඇවිල්ලා තියෙන ඒ කස්ටම් වාර්තා ඔක්කොම අපි ඒක CID එකට දීලා ඒකන මේ විශාල පරීක්ෂණයක් කරනවා. ඒ වගේම දැන් එම අමාත්‍යංශයේ වැඩ කටයුතු මලික් ඇමතිතුමාට ඒ අමාත්‍යංශය පවර්ලා තියෙනවා. ඒ වගේම අපේ රටෙන් යන ඒ සහතිකය ඉන්දියාවේදී අපි බලනවා. අපේ ඉන්දියාවටත් අපි දන්නනවා. එතකොට අපේ රටෙන් ගීපු එකක්ද කියලා. එතකොට හොරට කවුරු හරි ගහලා ඇරියොත් එහෙම ඒක අල්ලන්න පුළුවන් ක්‍රමයක් තමයි දැන් හදලා තියෙන්නේ. මොකද විශේෂයෙන්ම ඔබතුමා කියනවා වගේ ගම්බිරිස් වල අපිට මොකද මේකට මම බැනුම් අහනවා. දැන් මීට කලිනුත් මම හිතේ නෑ ඒ අවස්ථාවේදී රංජිත් ඇමතුමා මේ කියලා තියෙනවා. හැබැයි මට නෙමෙයි ඒතුමා දුෂ්පවර්ලා තියෙන්නේ. ඔව් මට නෙමෙයි දුෂ්පවර්ලා තියෙන්නේ.
ඔබතුමාට චෝදනා කරේ
නැහැ. ඔව් මට දුෂ්පවර්ලා නෑ. ඉතින් මේක හැමෝම දන්නවා මොකද වෙලා තියෙන්නේ කියලා. එතකොට දැන් මම ඒකට මට කරන්න පුළුවන් උපරිමයෙන්ම ඒකට ක්‍රියාමාර්ග අරගෙන තිනවා. ඒ වගේම මගේ අමාත්‍යංශයෙන් මට කරන්න පුළුවන් මේකට මේ ගම්බිරිස් ගෙන්නන්න හරි නොගෙන්නන්න හරි කියන එක විතරයි. ඉතින් මම කාටවත් ගෙන්නන්න දීලත් නැහැ. දැන් කැබිනට් එක සම්පූර්ණයෙන්ම තහනම් කරලා තියෙන්නේ ගම්බිරිස් නෙවෙයි කුරුඳුවේ හැම එකක්ම අපේ රටට ප්‍රතිඅපනයනය සඳහාවත් ගේන එක තහනම් කරලා තියෙන්නේ.
හොඳයි මේ ඔබතුමාට එතුමා චෝදනාවක් එල්ල කරෙත් නැහැ. අපි චෝදනා එල්ල කරන්නේත් නැහැ. හැබැයි ඉතින් මේකට රටේ කතාවක් තියෙනවා. දේශපාලන අධිකාරිය මැදිහත් වීමකුත් තියෙනවා කියලා. ඒක පිළිබඳව සොයා බලන්න ඕන. මේවා කවුරු කරත් මොකද දැන් අද සියලු දේ ප්‍රතිඵලය අවසානයේ ඉන්නේ මේ පාර්ලිමේන්තුවට සහ කැබිනට් මණ්ඩලයට. දැන් ඒකනේ පහුගිය දවස්වල නවසීලන්තේ වෙඩි තියලා 49ක් ඝාතනය කරා එක පුද්ගලෙ. මම දැක්කා මේක අන්තර්ජාලයේ හුඟක් සඳහන් වෙනවා. ඇයි මේ මිනිස්සයා මේ පාර්ලිමේන්තුවට ගෙනාවේ නැත්තේ කිය. මේ 225ට වෙඩි තියලා දැම්මේ නැත්තේ ඇයි කියලා අහන. බලන්න කොච්චර මේ රටේ මිනිස්සුන්ගේ මතයක් ඇදිලා තියෙනවා. මේ 225 තමයි මේ වැරද්ද කරන්න කිය. සමහරලාට මේකෙත් කවුරු හරි සම්බන්ධ වෙන්න පුළුවන්. එහෙම නැත්නම් මේකට තවත් කණ්ඩායමක් මේ ජාවාරම් වල පිටුපස රාජ්‍ය නිලධාරිනුත් කණ්ඩායමක් ඉන්න. ඔක්කොම නෙමෙයි. තාමත් හොඳ නිලධාරීන් කණ්ඩායමක් මේ සියලු අමාත්‍යංශවල රට වෙනුවෙන් කැප වෙන කණ්ඩායමක් ඉන්න අතරේ තවත් කණ්ඩායමක් මේ ජාවාරම් කාර්යයන්ට අනුබල දෙන බව අපිට පැහැදිලිව පේන්න තියෙනවා මේ කාරණාවලදී. ඒ නිසා අපි මේ පිළිබඳවත් ඔබතුමාගෙන් බලාපොරොත්තු වෙනවා වගකීමෙන් කටයුතු කරයි කියලා. ඒ වගේම අද තව තියෙන ප්‍රශ්නයක් තමයි ධීවර ශේෂ්ත්‍රය. ඔබතුමාට මේකට මැදිහත් වෙන්න පුළුවන්. අපිට ධීවර ශේෂ්ත්‍රයේ විශාල අවස්ථා තියෙනවා මේ රට දියුණු කරන්න. අපේ යුරෝපා මාසය තහනම ඉවත් කරගත්තා. දැන් පහුගිය අවුරුද්දේ විශාල අපනයනයේ වැඩිවීමක් තියෙනවා. අඛණ්ඩව දැන් අපනයනයේ වැඩි වෙමින් යනවා ධීවර ශේෂ්ත්‍රය. ඒ පිළිබඳව ආයෝජනය කරන විශාල පිරිසක් කැමැත්තෙන් ඉන්න. මේ රට දියුණු කරන්න ප්‍රධාන සාධකයක් තමයි ධීවර ශේෂ්ත්‍රයට ආයෝජනය කිරීම. නමුත් අද මේ මූදේ තියෙන මාළු ටික අල්ලගන්න එක විතරක් නෙමෙයි, ගොඩබිමේ ජල ජීවි වගා ව්‍යාප්ත කරන්න පුළුවන්. ඒ කර්මාන්ත ආරම්භ කරන්න පුළුවන්. ඒවට ඔබතුමාගේ තමයි ණය ආධාර ලබා දීම සිද්ධ වෙන්නේ. මම දන්නේ ඒක තනියෙන් කරන්න අමාරු බව ධීවර අමාත්‍යාංශයත් එක්ක ඒකාබද්ධව කළ යුතු වෙන්නේ. ඒ වැඩසටහන් වලට ප්‍රමුඛතාවය දෙන්න. ලංකාවේ මාළු වලට ලෝකයේ විශාල ඉල්ලුමක් තියෙනවා. ශ්‍රී ලංකන් ට්‍රැප් කිව්වම නොම්බර් 1යි. ඒක වෙනමම සිංගප්පූරේ වෙන මාකට් එකක් තියෙනවා ඒක. ඉතින් අපි බලන්න ඒවට ප්‍රවේශ වෙන්න යන්න ඕන. ලංකාවේ ඉස්ස ලංකාවේ මූදේ සහ ගොඩබිමේ නිෂ්පාදනය කරන මාළු වලට විශාල ඉල්ලුමක් රට ලෝකයේ තුල තියෙනවා. ඒ වගේම බෝ රටවල ඒ වගේම විසිතුරු මස්ස කර්මාන්තය. ඒක විශාල මුදලක් උපය ගන්න පුළුවන්. අනිත් එකේ නම් හිතනවා ටිකක් පවත් තියනවා කියලා සමහර අය හිතනවා. ඒ මේකේ හැම තත්වයක් නැති නිසා ඒකට වෙනම කණ්ඩායමක් ඉන්නේ. ඉතින් ඒවා ඔබතුමාත් මැදිහත් වෙලා ධීවර අමාත්‍යංශෙත් එක්ක ඒකාබද්ධ වෙලා කටයුතු කිරීම තුළින් විශාල රටට ප්‍රගතියක් අත් කර ගන්න පුළුවන්. අන්න ඒවට තමයි වැඩි මුදල් දාන්න ඕනේ. නැත්නම් මේ ආධාර දීලා සහනාධාර දීලා මනුස්සයෝ ගොඩ ගන්න බෑ. ඒවට දෙන්න උදව්. මාළු හදන මනුස්සයට දෙන්න, මාළු විසිතුරු මාළු හදන මනුස්සයට කීයක් හරි දෙන්න.
විනාඩි දෙකක් තියෙනවා ඔබතුමාට.
ඒ වගේම වෙන මස්ස කර්මාන්තයේ දෙන අයට, ජල ජීවි වගාවේ දෙන අයට දෙන්න ආධාරයක් එක්ක ණයක්. සම්පූර්ණ ආධාරයක් දෙන්න අමාරු බව අපි දන්නා. මිශ්‍ර කරගත්තු මුදලක් දෙන්න 50%ක විතර ණයකුත් එක්ක ආධාරයක් දෙන්න. එතකොට මේ තත්ත්වෙන් ගොඩ එන්න පුළුවන්. එනිසා අපි විශ්වාස කරන ඔබතුමා මේ කාරණාවලට මැදිහත් වෙයි කියලා. ඒ වගේම අද කිරි නිෂ්පාදනය පිළිබඳව කතා වෙනවා. දැන් ඒක ඇමතිවරයෙක් කිව්වා කිරිවල තියෙනවායි කිව්වා, ඌරු තෙල් තියෙනවායි කිව්වා, සත්ව තෙල් තියෙනවායි කිව්වා. තවත් ඇමතිවරයෙක් කියනවා ඒක නෑ කියලා. මේක ගැන සටන් කර කර ඉන්නවට වැඩිය ලංකාවේ කිරි නිෂ්පාදනය, දියර කිරි නිෂ්පාදනය වැඩි කරන්න කටයුතු කරා. ඒකට ඔබතුමාගේ අමාත්‍යාංශ මේ මුදල් යොදා ගන්න පුළුවන්. ඒ පොස් සම්පත් අමාත්‍යාංශෙත් එක්ක එකතු වෙලා තමයි කරන්නේ. ඔබතුමාට තියෙන අවාසනාව තමයි තනියෙන් තීන්දුව ගන්න තියෙන අවස්ථාව බොහොම අඩුයි. මුදල් තියෙන ඔය සමහර ව්‍යාපෘතිවල, විදේශ ආධාර ව්‍යාපෘතිවල ඒත් එකතු වෙලා තමයි කටයුතු කරන්න වෙන්නේ. කොහොම හරි කළා මේ රට ගොඩ එන තත්ත්වයට පත් කරන්න.
නැත්තම් නිකන් ආධාර බෙද බෙද ඉන්නේ වට යන්නේ නැතුව කටයුතු කරන්නේ කියන ඉල්ලීමක් කරමින් අවසාන වශයෙන් බුදුමාගෙන් ඉල්ලා හිටන සමුර්ධි නිලධාරීන්ගේ ප්‍රශ්නයක් තියෙනවා. මම සමුර්ධි නිලධාරියෙක්ගේ මලගෙදරට ගියා සති දෙකකට ඉස්සෙල්ලා. ඒ මිනිස්යා වෙනුවෙන් පෙන්ෂන් එකක් එන්නෙත් නැහැ මොකක්වත් නැහැ. ඒ පවුලම අනාථ වෙලා තියෙනවා. දක්ෂ වැඩ කරපු නිලධාරියෙක්. ඒ වගේ ප්‍රශ්න ගණනාවක් තියෙන නිලධාරීන්. ඒ නිලධාරීන් එක්ක සාකච්ඡා කරන්න. ඒ අය මොන දේශපාලන හිටියත් මොන වෘත්තීය සමිති හිටියත් කමන්නේ. ඒ අයගේ ප්‍රශ්න තියෙනවා නම් සාකච්ඡා කරලා ඒ අය සතුටු කරලා මේ වැඩසටහන වලට යොදව ගන්න රටේ ජාතික නිෂ්පාදනයට මට කාලෙ නැති නිසා ඔබතුමා
ඔබතුමා මේ සමෘද්ධි නිලධාරීන්ගේ ප්‍රශ්නේ කිව්වා ඇත්තටම අවුරුදු 20ක් විසඳන්න බැරි වුණ ප්‍රශ්නේ මම බලාපොරොත්තු වෙනවා අප්‍රේල් මාසේ ඉවර වෙනකොට ඒ ප්‍රශ්නෙට 100%ක විසඳුමක් ලබා දෙන්න.
බොහොම ස්තුතියි ඔබතුමාට ඒ සමෘද්ධි නිලධාරීන්ගේ ප්‍රශ්නයට මැදිහත් වෙන්න කටයුතු කිරීම පිළිබඳව ඊළඟට මේ ගම්වල තියෙන දුප්පත්කම නැති කරගන්න තව මැදිහත් වීමක් අත්‍යවශ්‍ය වෙන්න ඕන මේ දවසේ පොලියට ණය ගන්නෙ. මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් කියලා එක එක කණ්ඩායම් ඇවිල්ලා දවසේ පොලියට දීලා මිනිස්සු සූරා කරනවා සම්පූර්ණ නැති වෙනවා. මාළු විකුණන මිනිහා මාළු ටික විකුණලා ගන්න ලාභය හැන්දෑවට දුන්නම ඉවරයි. ඩේලි පේමන්ට් වලින් මේ මිනිස්සු සම්පූර්ණ විනාශ වෙලා තියෙන මහන්සියලා වැඩ කළා දවසට තේරෙන්නේ නැහැ 100ට මම හිතන්නේ 60 විතර පොලියට තමයි ණය ගන්න. මෙන්න මේක වළක්ව ගන්න ඔබතුමාගේ අමාත්‍යාංශයේ විශාල කාර්යභාරයක් තියෙන මේ නිලධාරීන් අතර දැනුවත් කළා. ඒ කාරණාවත් ඉදිරිපත් කරමින් මේ අපේ තංගල්ලේ තියෙන ප්‍රශ්නකින් මම අවසන් කරනවා. එකක් තමයි මේ සමාජ සේවා අමාත්‍යාංශයෙන් අපි හැදුව ඇමතුමනේ ගොඩනැගිල්ලක් වැඩිහිටි නිවාසයකට ඒක සමාජ සේවා අමාත්‍යාංශය අපි සල්ලි ගත්තේ නැහැ ඇත්තටම. අපි වෙනත් ප්‍රතිපාදනයකින් හදලා තියෙනවා. තංගාල ප්‍රාදේශීය ලේකම් බල ප්‍රදේශයේ ඒකේ වැඩ අවසන් කරගන්න තව මුදල් ප්‍රමාණයක් අවශ්‍යයි. මේක ඉඳපු ඇමතිවරු ඔක්කොටම කිව්වා කවුරුත් දෙන්නම් කිව්වා කවුරුවත් දුන්නේ නැහැ. මම හිතන්නේ 130-140ක් යන්නේ ඔබතුමා ඒ අඩුපාඩුව නිවැරදි කරයි ඉදිරි කාලය තුල කියලා මම විශ්වාස කරනවා. බොහොම ස්තුතියි ඔබතුමාට.
ඒකමට ඔබතුමා ලියුමකින්ම දෙන්න මම ඒක බල්ලි ඉවරලා එක් කරලා දෙන්නම්.
මෙතෙක් කිසිම කෙනෙක් කරේ නැහැ ඔබතුමා එක් කරලා දෙන්න.
බොහොම ස්තුතියි.